है सुख धाम आनंद कंदा, मारा प्यारा सहजानंद। मोहमय मूर्ति पूरण चंद, तमे डाय मारा फंद। प्रगट छो सदा सर्वदा, तमे सर्वत्र घनश्याम। कृपा करो ये हूँ अनुभव, वाला आठो जान। भव संग भव भीति भेदनम, सुख संपद करुणारिगेदनम। रददान तपक्रिया फलम, सहजानंद गुरुं भजे सदा, भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलो स्वामी नारायण
भगवान की जय।
करो कार्य करीने विचार रे, धर्म कार्य मा करी नवार रे।
करो कार्य करीने विचार रे, धर्म कार्य मा करी नवार रे।
करो कार्य करीने विचार रे, पण धर्म कार्य मा करवी नहीं वार रे।
करू कार्य करी ने विचार रे, धर्म कार्य मा करवी न वार रे।
ओ भणी विद्या भणावी वरी रे, करवो संत समागम मरी रे।
भणी विद्या भणा बड़ी रे, करो संत समागम मड़ी रे।
देव गुरु नरेश नि पास रे,
देव गुरु नरेश नि पास रे।
खाले हाथे जो नहीं दास रे,
खाले हाथे जो नहीं दास रे।
विश्वास घात तीते देवो रे, पोते पोता नो यश न कहवो रे।
विश्वास घात तीते देवो रे, पोते पोता नो यश न कहवो रे।
जीणु पाखू वस्त्र जे कुंग रे, तेना पैर वो देखाई जेने अंग रे।
जीनो पाखो वस्त्र जे कुटंग रे, तेना पैर वो देखाई जेने अंग रे।
ओ धर्म रहित हरिनी भक्ति रे, के दी करवी नहीं सुमति रे।
धर्म रहित हरिनी भक्ति रे, सुमति रे।
मूर्ख मनुष्य नी निंदा सांभली रे, कृष्ण सेवा न तजवी वाली रे।
मूर्ख मनुष्य नी निंदा सांभली रे, कृष्ण सेवा न तजवी वाली रे।
ओ સર્વે વચન એ સંભાળી રાખો રે, માહો માહી પ્રેમ ભાવ ભાખો રે,
સર્વે વચન એ સંભાળી રાખો રે, માહો માહી પ્રેમ ભાવ ભાખો રે,
માહી માહી પ્રેમ ભાવ ભાખો રે,
માહી પ્રેમ ભાવ ભાખો રે।
બાલા ભક્તો, કરવું કાર્ય વિચારીને પણ ધર્મ કાર્ય તો તત્કાળ કરવું। આ જગતના વ્યવહાર સંબંધી કાર્યને કોઈ દિવસ વિચાર આવ્યો કે તરત કરવું નહીં। કાર્યમને સહસા કિંચિત, એમાં બહુ મોટી વિપત્તિ આવી જાય ક્યારેક। માટે કાંઈ પણ તમે કરવા વિચારો, સંકલ્પ થાય કે આવું કરવું છે આવું કરવું છે, તો એને ખૂબ શાંતિથી વિચારો, બધી બાજુથી વિચારો, પોઝિટિવ સાઈડ નેગેટિવ સાઈડ, ફાયદા ગેરફાયદા, પછી લાંબા કાળના ફાયદા લાંબા કાળે નુકસાન, આ બધું વિચાર્યા પછી જ કાર્ય કરાય। પૂરેપૂરી તપાસ કર્યા વિના, પૂરેપૂરા ડિટેલમાં ગયા વિના કાંઈ પણ જો કરી નાખો તો પાછળથી પસ્તાવાનું બહુ થાય। એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભાઈ, વિચાર આવ્યો ને તત્કાલ કંઈ કરી ન નાખવું તમારે, નહીતર તમને દુઃખ આવી પડશે ક્યારેક। કારણ કે ઘણી વસ્તુ એવી હોય કે આપણે સાંભળ્યું હોય એથી જુદી હોય, સમજાણ, ક્યારેક જોયું હોય ને તોય ખોટું હોય, બોલો, કારણ કે જોવામાં ભૂલ પડી હોય। આપણે કોકને ધારતા હોય નીકળે કોક, એટલા માટે આ અણમોલ લાગીને છે સુખી થવાનું। વિચારીને કામ કરવું, આ જગતમાં જે બરોબર વિચારની શરણે કાર્યને ચડાવ્યા વિના સીધે સીધો હુંબો હુંબો કરીને આરંભી દે છે એ બહુ દુઃખી થાય છે। ઘણા સંસારમાં આ અજ્ઞાનનું અનુસંધાન નહીં રાખવાથી દુઃખી છે, ઘણા સત્સંગીઓ પણ દુઃખીશ, અને આ આજ્ઞા પાળનારા ઘણા વિદેશીઓ અને કુસંગીઓ સુખીશ। માટે ભગવાનના ભક્તએ વ્યવહારિક કાર્ય તો ખૂબ વિચારીને કરવું છે, ધંધો કરવો હોય, લગ્ન કરવા હોય, વ્યવસાય કરવું હોય, વિદેશ જવું હોય, કોઈની હારે મિત્રાચારી કરવી હોય, કોઈની હારે સંબંધ બાંધવો હોય, કોઈને પાર્ટનર રાખવો હોય, કોઈના સગા થવું હોય, કોઈને મળવા જવું હોય, કોઈને વઢવું હોય, કોઈને પ્રેમ આપીને વધારે નજીક લેવો હોય, તો એ ખૂબ વિચારવું આને લેવા જેવો છે, વગર વિચારે કાંઈ કરાય જ નહીં, એ તો દુઃખી થાવ। આ જગતમાં જે સંબંધો છે ને એ પણ અમુક અંતરે જ સુખદાયી થાય। આ કેમેરાવાળા ફોટો પાડે ને આમ આમ ફેરવીને ફોકસ મેળવે, અને અમુક અંતરેથી જ સરસ ચિત્ર આવે। એમ માણસ સાથે સંબંધ જાળવામાં કોને કેટલે અંતરે સુખ શાંતિ રહે છે એ જાણીને તમે સંબંધ રાખો તો સુખ થાય। જો આ પૃથ્વી છે એ સૂર્યનો ઉપગ્રહ છે, પરંતુ એ બે હેતથી જો ભેટી પડે ને તો આપણી દિશા શું થાય, એમ આપણે ગમે એટલું હેત હોય પણ અમુક અંતરે જ આપણે શોભીએ, અને જો એથી આગા પાછા થાય મરી જાય, અને ચંદ્ર જો સૂર્યનો વિરોધ કરી એમ કે તમે મને આટલા બધા કિલોમીટર દૂર રાખો છો, મારે નહીં રહેવું, એમ રિહાઈને હાલતો થઈ જાય તો ખુદ ઠરી જાય. ગરમી વિના જીવે કેવી રીતે? એટલા માટે આપણે બધાએ સમજવું જરૂરી છે, ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય. પૃથ્વી પણ સૂર્યથી અમુક વિરોધ કરીને આગી વહી જાય તો એ ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય અને ફેંકાઈ જાય ને ગમે તેની સાથે અથડાઈ જાય, નાશ થઈ જાય. એટલે આ સંસારના દરેક સંબંધો બાંધતા પહેલા ડાયો માણસ ખૂબ વિચારે. ઘણા માણસને એવી આદત હોય છે, ઘડીકમાં દીકરો બનાવી દે, હાવ ઘરમાં રોહડામ લઈ જાય, પછી એવી નિંદા કરે ને એવા બાંધે. અને ભાઈ બે એક થાળી ખાતા ને હવે હું મોત આવ્યું, ઘડીકમાં ગંધ થઈ ગઈ. ઘણા માણસની જિંદગીમાં તમે જોજો, કંઈક પાત્રો આવી ગયા ને કંઈક છૂટી ગયા, કોઈની એરિયાને હરખું આવે નહીં. કારણ કે રીજે તો નો રે રીતમાં, સમજાણું, અને ખીજે તો પછી ભૂકા કાઢે. એટલે આવી કઠણાઈઓ નહીં કરવી, એ વગર વિચારા કામ છે. ધડાધડ ઘણા નિર્ણય આપી દે, જોજો મીટિંગ ભરાણી હોય ને કાંઈક એ પૂછો ને, સમજાણું, કે આપણે આ શાકોસો છે એમાં કેટલાક માણસનું રસોડું બનાવીશું, કેટલાક માણસ હશે બને નાખો 25,000 નું. પછી આપણે એમ કહીએ ને, પણ દર સાલ તો 5,000 જ માણસ થાય છે, તો 5,000 નું બનાવો. બોલો બીજું કઈ, આમ ન હોય કોડા, આમ ન હોય મીટિંગમાં બહાર નીકળી. કંઈક મગજ કસો, બરાબર વિચારો આગળ પાછળનું બધું ટોટલી ને પછી બોલો. બસ ભક લઈને ભણી જ નાખું, મુખમ ચેત વક્તવ્ય ઘણાય મેં આવા જોઈએ, ધડાકા જ કરે ને કરે. સમજાણ, એક જણો હતો તે વળી કઈક નિયમ પાળવા જોઈને આમ તેમ વાત સાંભળી ને તે ધડાકો માર્યો. ચાતુર્માસ દૂધમાં થાય તે આઈટમ બંધ. કોઈ કીધું ભાઈ દૂધમાંથી થાય આઈટમ બધી બંધ, તને ખબર છે? દૂધ, ઘી, પછી દહીં, છાશ, આ બધું થઈ જાય બહેન. અરે બહેન, એટલે બહેન એ બેસાદી છે ને કઈ ફાયવું નહીં. અહીંયા કે આ તો નથી ફાવતું, તો હું તો નિયમ બહેન. આ વગર વિચારેનું પરિણામ છે, બીજું કશું નહીં. હા, શ્રાવણ મહિનો, આજ હું શ્રાવણ મહિનો છે. હા હા, પડ્યો પડ્યો સાડે ચાલુ યાદી થાય ને પછી કે હાલવા માર્થિત નહીં થાય તો બસ બેન. ઘણા મોટા ધંધા શરૂ કરી દે ને પછી બેન કરે, સમજ્યા? ઘણા ન રાખવાની જગ્યાએ જમીન રાખી લે ને પછી કૂટાય. ઘણા ન વગર વિચારે ભાડુંથી ઘાલી દે ને પાછા મૂંઝાય. ઘણા એને ખબર હોય કે નહીં ફાવે તો એને આ જોબ કરવા જાય ને એવા માણસોને ઘરમાં જોબ કરવા રાખે, ન કરે કાંઈ કે દુઃખી થાય. અમારી જેવા સાધુ સંતો વગર વિચારે ચેલો કરે, એને ચકાસવો જોઈએ, બરાબર વિચારવો જોઈએ, બરાબર જોવો જોઈએ કે આપણા બ્લડમાં સડે એવો છે કે નહીં, કયા ગ્રુપનું બ્લડ છે આ. વગર વિચારે આને લોહીની જરૂર છે, સીધો બાટલો સડાવી ન દેવાય, ગમે એ તપાસવું પડે. હો, અમુક માણા ઉતાવળિયા હોય છે, વાજા ઉતાવળિયા માણા બધું બગાડે, બહુ બગાડે. હા, અમારી એક હતા એવી ઉતાવળી કરે ને કે વાત જવા, સમજાણ. એક જગ્યાએ બહુ તડકો હતો ને અમે ગાડી ઊભી રાખીને પાણીની નેર હાલી જતી, સમજ્યા? પાણી હાલી જતો હતો, એ કે ધૂપકો નાખો છો? મેં કે જવા દે, એ જવા દીધો. પાણી ઊંડું ન હતું ને જે વાંહે ઢીંઢું ભટકાણું હતું કે મારી નાખ્યા કે. એટલે પણ પાણી કેટલું છે, ઊંડું છે, મલકર કાંટા છે કે નહીં, લાકડા છે કે નહીં, કાંઈ લોઢા બોઢા તાર નથી ને કાંઈ જોયા કે તે ત્રીક્યો. એટલે કાર્યમને સહસા કિંચિત ઉદયથી હરિતરાવણીમાં વાહ વધ્યો, એમાંય જીક્યો. માલકર વેલા હતા, પગે વેલા ફરાણા, એને એમ કે હું ફરાણું અને પાણીમાં. એ માનભાઈ નીકળ્યા અને હા ચડી ગયો. પછી કે કોઈ પડતા નહીં, કોઈ પડતા નહીં કા. અરે હારો મલકર કઈક છે, કીધું કઈ જોયું નહીં ત્યાં વેલા ને પાંદડા છે એમ. હા હવે હા અજાણી વાવ અજાણા નેર અજાણ્યા પાણી ને એકદમ બસ. એટલે મહારાજ કહે છે કે વિચારીને કરો, ખોટી ઉતાવળ કરો માં કદી હેરાન થતું નથી. આ આજ્ઞા તો બહુ અણમોલ છે, બહુ અણમોલ. વગર વિચાર્યું બોલી નાખો ને બહુ મુશ્કેલી થાય, બહુ મુશ્કેલી થાય. આપણા બધાના જીવનમાં આ અનુભવ છે. સમજાયું? બે વાર વિચાર્યા પછી એક વાર બોલવું. કોઈ પણ વાક્ય બોલતા પહેલા એ વિચાર કરવો, આ ન બોલું કઈ નુકસાન ખરું? અને જો કાંઈ નુકસાન ન હોય તો મૂંગા જ મરવું. ઓહ, કે હા હું ન બોલું. મનમાં ભલે ને વિચાર આવે, એટલે તો ભગવાન સ્વામિનારાયણે આત્મા ઇન્દ્રિયો એની વચ્ચે ચાર જણાની એક ઓફિસની મીટિંગ ગોઠવીશ, જેને આપણે અંતકરણ કહીએ છીએ. નહીતર તારા આત્મા વિચાર આવે એ સીધો જીભે થઈને બહાર નીકળી જાય. એટલે ઇન્દ્રિયોનું કનેક્શન સીધું આત્મા એરે નહીં થઈ પડ્યું. વચમાં કોન્ફરન્સ ઓફિસ એક રાખી છે, એટલે ત્યાં બધી જ વાતને બરાબર મસળી વિચારી કમ્પ્લીટ કરીને પછી ઇન્દ્રિયોથી બહાર કઢાય. ભગવાને એટલા માટે જ એ વચ્ચે એક સ્ટેપ મૂક્યો છે. ઘણા માણાને તમે જોજો, વચલો સ્ટેપ જ નહીં. અને જેને વચલા ચાર અંતકરણનો વિચાર વિમર્શ કરવાનો સ્ટેપ જ ન હોય એમનામ જ ગાંડો. ગાંડાનો જે વિચાર આવે એ બોલે અને જે મન થાય એ કરે. વચમાં કંટ્રોલ ઓફિસ જ નથી એને. એટલે આ આજ્ઞા ન પાળે એ અડધો ગાંડો, પા ગાંડો, પોણો ગાંડો, ઠામુકી ન પાળે હાવ ગાંડો. સમજાણું? અને સુખી જ ન થાય. પછી હેરાન થાય, એને સમજવું જોઈએ. અને એક વાત એવી, એ તો આપણે સમજવું જ જોઈએ કે ફાયદો થાય છે કે નુકસાન. બસ ઘણાને શું છે, ફાયદો થશે કે નુકસાન થશે એ કાંઈ નહીં, બસ કરી નાખો એટલે કરી નાખું. પણ કરી નાખીએ હું પણ બસ ન કરું જોજો. એટલે ભાઈ એમ ન હોય. એક જણાને જે હુરાતન ચડી ગયો ને કે મારી જ નાખું. પણ મારી નાખે ફાયદો થાય કાંઈ? ફાયદો ફાયદો કાંઈ નહીં, મારી નાખો. એટલે પણ એમાં ફાયદો હું તને કંઈ ફાયદો થાય એમ છે? ભલે 20 વર્ષજી એમ હું કે છું જેલમાં, પણ એનો અર્થ શું છે? બસ આવા સમજાય. હા, નફો થતો હોય તો કામ કરો. અને એ નફો છે ને ટૂંકો ન જોતા લાંબા કાળનો વિચારી જાઓ. ઘણા કાર્યો એવા છે કે તમારી ઇમરજન્સી આમ પ્રગતિ તમને દેખાય, લાભ બહુ થાય, પણ એ લાભ લાંબો ન હાલે અને તમે ખાડામાં જાઓ. અને આ સંસારમાં ઘણા માણસો આપણને એવા ભોળવી દે, હા એકના ચાર બતાવે, એટલે આપણે લલચાઈ જઈને આપણી પાસે ઓળું કરાવે અને પછી હલવાઈ ગયા પછી નીકળાય નહીં, પછી હેરાનગતિનો પાર નહીં. એક જણાએ મને ફોન કર્યો, મને કે એક હૈદરાબાદની કંપની છે ને, મને એમ કે તમે આવી જાઓ ને આમ તેમ. મેં જાતો નહીં ભૂલી. મને કે કેમ? બહુ ફાયદો છે. મેં બહુ ફાયદો છે એટલે જ ના પાડું. હા, પછી મહિના પછી એનો કાગળ આવ્યો. એ કે જો તમે મને ન બચાવ્યો હોત ને તો હું એવો દુઃખી થવાનો હતો કે એની વાત છે. કાં તો કીધું બધું હા વંબક હતું, મને ત્યાં લઈ જઈને મને પૂરી દેત અને કામ કરાવે ને આવવા ન દેત. ઘણાને વિદેશમાં જવાનો બહુ દાંડિયો થાય, વિદેશ જવા મળે છે ને જે બોલાવે એ આવેલ તારો પાસપોર્ટને ઓલી જાઓ એને ત્યાં લઈ જાય, પછી એને પાસપોર્ટ લઈ લે, પછી અહીંયા કંપનીમાં કામ કરાવે, નો કામ કરો મારે ક્યાંય આગો પાસ જવાય નહીં. કાંઈ કેવા હલવાઈ ગયા વગર વિચાર્યા, વિદેશ જાઉં વિજય જાઉં કરતા હડી કાઢીને પૂગ્યા, સોલાઈ ગયા. એક જણો છે ઇટાસ્કા મંદિરમાં, $500 વાસણ ઉટકે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે, વિદેશ આવવા માટે એણે 50 લાખ રૂપિયા ખર્ચ્યા. 50 લાખ રૂપિયા ખર્ચીને ત્યાં ગયો ત્યાં જોબ બોબ કાંઈ મળતી નથી. ઇટાસકા મંદિરમાં વાસણ ઉટકે છે, અમને મળીને પોકે પોકે રોયો. એ કે હું સુખી હતો, મારા 50 લાખ રૂપિયા મેં વ્યાજે મૂકીને આરામથી એમાંથી હું કમાણો હોત ને તોય મારી જિંદગી ભારતમાં એવી સુખપૂર્વક જાત કે એની વાત નહીં. પણ આ દાંડિયો થઈ ગયો તો અહીંયા એવો જ કે હવે આ દુઃખની વાત હું કરું. એક અહીંયા ઓર્થોપેડિક સર્જન હતો, હો સરસ દવાખાનું હાલે, પણ અમેરિકા જાઉં, અમેરિકા મારે અમેરિકા જાઉં, તે અમેરિકા ગુડાણો સમજ્યા, ત્યાં કમ્પાઉન્ડર થયો છે. તે એનો બાપો મને કે આ ત્યાં સાહેબ હતા, આ નોકર થયા મને કે. હા ઓલા ડોક્ટર કે પાટો લાય, એટલે આમ ડીશ લઈને ઉભો રહે, હા ચંપા ઉભી હોય એમ. એની કરતા આ હું ખોટો હતો. આ વગર વિચારા મોહને કારણે હડિયું દેહ એની વાત છે. માટે ખૂબ વિચાર કરવો, ખૂબ તપાસવું, પછી હળી દો એનો વાંધો નહીં. સુખી થાવ, બહુ દુઃખી થયા છે માણસો, ઉતાવળિયા. એટલે આ ભગવાન સ્વામિનારાયણની એક આજ્ઞા તો મારે તમારે માટે તો સુખનું સાગર. આ એક જ આજ્ઞા જીવનમાં જે માણસ અપનાવી લે એની લગભગ દુઃખી ન થાય. બોલો, બહુ દુઃખી થયા છે માણસો. અને તમારે છે ને એક વાત વિચારી રાખી, કોઈ પણ માણસને પૂરો ઓળખ્યા વગર એકદમ એના નજીક ન જવું, અને કોઈને પૂરો ઓળખ્યા વગર એકદમ એને નજીક ન લેવો. ભલે એને વહમું લાગે પણ અમુક અંતર જ રાખવો. મારે તો આવી ટેવ ખરી. ઘણા મારા એક પાત્રીય પ્રેમી છે, એ મને બહુ ચાહે, મને બહુ બોલાવે, બધું બહુ કરે, પણ હું એને હાથ જ ન આવું. કારણ કે મને ખબર હોય કે એને મારે કોઈ કાળે મેળ પડે જ નહીં. એ અહંકારી, એ લોભી, એની રીત જુદી, લુચ્ચો, એની નીતિ જુદી, મારી નીતિ જુદી, એનો ધ્યેય જુદો, મારો ધ્યેય જુદો, એના વિચારો વિચિત્ર, મારા વિચારો જુદા. એ કેવળ સ્વાર્થી, હું કેવળ પરમાર્થી. મારે એને મેળ જ ન પડે, મારે મારા જેવો માણસ હોય તો મન ભાવે. સ્વામિનારાયણ ભગવાન નહીં કહેતા કે અમારે જેવી રુચિ હોય ને એની હારે જ અમારે હુંવાઈને બેઠા ઉઠે એનું થાય છે, બાકીને અમને ઘણું રાખવા કરે તોય અમે ન્યાનો રહી. મને ઘણા બહુ માથાકૂટ કરે, અમારે ઘરે ઉતારો ને અમારે ઘરે થાળ ને વાટ જોવો જિંદગી એકી. કોઈ હારા માણા નહીં હોય ને તે જ તમારી ની આવીશું. હા તમારે 500 ખેતર હોય, કેટલા? 500. એમાં હારામાં હારા ખેતરો હોય એને પડતર રાખી અને ખાર ભૂમિ ખેડવા જાઓ તમે, એમાં દુઃખ લગાડવાનું જ નહીં તમારે જરાય. આ અમારા સાધુઓને સ્પષ્ટ કહું છું કે તમે બધા છે ને અત્યારે 80 છો, પણ તમારો કોઈ એ દાવો મારા ઉપર હાલે જ નહીં કે અમારા બધા ઉપર તમે હરખું હેતર રાખો ને હરખો પ્રેમ રાખો. વ્યવહાર રાખીએ હરખો, પણ દિલમાં એ ન માપી શકો તમે કે આ હરખો જ તમારે પ્રેમ રાખવો જોઈએ ને કરવો જોઈએ, સંભવ જ નથી. તમારા ગ્રહસ્થને 4 દીકરા હોય, કોઈ એમ ન કે મને ચારેય એક હરખા વાલા છે, કેમ જે ચારેય એક હરખા ન હોય એટલે એક હરખા વાલા તમે રાખી જ ન શકો ને, એમ જો કહેતા હો તો એ દંભ છે. જો ચારેયમાં વધારે ઓછા ગુણ હોય ને વધારે ઓછી શક્તિ સામર્થ્ય હોય તો તમારા દિલમાં વધારે ઓછો પ્રેમ હોય હોય ને હોય. એ કેવી રીતે હાલે? સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસ હતા તો એમ કહેવાય જ નહીં કે 500 એક હરખા વાલા હતા. ગોપાલ સ્વામી જેવા વાલા હોય એવા બીજા ન હોય, ખ્યાલ આવે છે? એટલે આ બધી વાતો સમજવી જોઈએ, નહીતર હેરાન ગતિ થાય. ઉતાવળે જેને હોય એને જેમનું તેમનું ભરડવું ઠીક નહીં. એટલે ખૂબ જોવો માણસ, પછી એને માપીને પ્રેમ કરવો, ખૂબ ચકાસીને માપીને દ્વેષ કરવો. બે વસ્તુ ખ્યાલબારી માપ્યા વગરની જીકે ન રાખવી. ઘણા માપ્યા વગરનો પ્રેમ કરે, કરત કરત કંઈ માપ જ ન રહે, પોતે પડે આખો ખાડા. અને ઘણા દ્વેષ કરે, કરે તો માપ ન રહે ને કાંઈ વિચારે ન રહે ને ઊંધો કાંઈ જ મલકર જાય. માટે આ આજ્ઞાનું અનુસંધાન ભગવાનના ભક્તએ રાખવું. ખ્યાલ આવી ગયો? બહુ માણસો આ આજ્ઞાને ભૂલે છે. ભગવાન સ્વામિનારાયણે તો કીધું કે અમે તો છે ને કોઈના ઉપર રાજી થયા નો કે કુરાજી થયા નો બહુ કાળ સુધી વિચાર કરીએ છીએ, પછી જ રાજીપો અને કુરાજીપો કરીએ છીએ. એમ એકદમ અમે કોઈના ઉપર રાજી નથી જતા અને એકદમ અમે કોઈના ઉપર કુરાજી નથી થઈ જતા. બહુ કાળ સુધી જોઈ, બહુ કાળ પછી અમારે રાજીપો અને કુરાજીપો થાય છે. ઘણા જોજો, ક્ષણે તુષ્ટા ક્ષણે રૃષ્ટા. હા સેકન્ડર એવા રાજ્ય હોય, એવા રાજ્ય હોય, એવા આમ વાલી વાલી વાતું કરે, એનો વાંધો નતો. જરાક ધાર્યો ન થાય ને તો એવા ખીજાણા હોય, એવા ખીજાણા હોય, એવા એવા માંડે કાપવા, એવા માંડે કાપવા. એક જણ નહીં ડોશી, હા તે વળી એક ભાઈ અરે એને વળી એ સંબંધ હારા ને તે એવી વખાણ કરે ઊભી બજારે, અમને તો રામ મળી ગયા, દશરથના રામ, હું અમારા હગા ને શું વેવાય મળ્યા. કોઈ ન મળે એવી પ્રભુએ દયા કરી. અમારા વેવાય રામજીભાઈ એટલે દશરથ નો રામ જોઈ લો બા. આમ વાત કરે હગપણ ને વર નો થયું ને વાંધો પીડ્યો અને ઊભી બજારે ગાળી દીધી નીકળે, મો કળિયુગ નો રામ. આ તો હાવ કળિયુગ નો રામ ભાગ્યો, કઠણાય બેઠ દીધી અમારી, આખો કળિયુગ નો રામ. તે તમે કેતા હતા ને દશરથ નો, મો કળિયુગ નો નીકળ્યો. કે તારે પેલા હરખું જોવું હતું ને દશરથ નો છે કળિયુગ નો છે ક્યાંનો છે, એમ સીધું હરખું તપાસ્યા વગેરે તમે ડુંગળીને બટાટું માની લ્યો. કઈક તો હરખું જોવું પડે ને, નિરખીન કે ભલે દડા હરખા રહ્યા પણ તો અહીંયા હું છે એમ. હા સાસ ને તમે દૂધ માની ચા કરવા બેહો, જોવું જોવે ન ખબર પડે, જરાક સાખવું પડે ખાટું છે કે મીઠું. આ આજ્ઞા બહુ સરસ. માટે ભગવાનના ભક્તો ધીરજવાન થાવ. આ એક જ વાક્યમાં સુખ ઘણું બધું છે કે કોઈ કામ વ્યવહારિક ઉતાવળ ન કરવું, પણ એની જ સામે એક વાત એવી જોરદાર કરી નાખી કે ધર્મ સંબંધી કાર્યમાં વિચાર જ ન કરવો, કરી જ નાખવું. બરોબર, જેમ વ્યવહારિક કાર્ય ઉતાવળે જો તમે કરો તો તમે દુઃખી થાવ, અને ધર્મ સંબંધી કાર્ય વિચારીને કરો તો તમે દુઃખી થાવ. પણ ઘણાય માણસો એ ટાઈપના છે કે વ્યવહારિક કાર્ય જેટલું વિચારીને કરે ને એટલું જ ધર્મ સંબંધી કાર્ય પણ વિચારીને કરે, એને વિચારીને કરવાની ટેવ પડી ગઈ. પછી વ્યવહારિક હોય કે ધાર્મિક હોય, બસ વિચારીને કરવું, એટલે સડી ગયું. પણ તારું બાપ આ વિચારીને કરવું ને આ નહીં વિચારીને કરવું, બે સ્વામિનારાયણની આજ્ઞા છે, બે એક જ શ્લોકમાં છે, સમજાણું. અને જેને વગર વિચારે કરવાની ટેવ છે ને એને તો વ્યવહારિક સંબંધી હોય તોય ભલે, અને વગર વ્યવહારે ધાર્મિક જ કેવળ હોય તોય ભલે, એવડો વગર વિચારે જ કરે ને. વિચારીને કરવાની ટેવ વાળો આ બે આજ્ઞા વિચારીને જ કરે છે, એટલે ઓલો નુકસાનમાં છે ને આ નુકસાનમાં છે. આ બે માંથી એકેય ટેવ વાળો માણસ આખીર હારો નથી, પણ કેવળ ભગવાનને જ માથે રાખીને એની આજ્ઞા છે, માટે મારે આ વિચારીને કરવાનું ને આમાં વિચાર નહીં કરવાનો, એમ જો ફ્લેક્સિબલ રહે તો સુખી થાય. શાસ્ત્રમાં લખ્યું છે સરળ થાવું, સમજાણું. તે ગોપાલ સ્વામીને એક સાધુએ પૂછ્યું કે સ્વામી સરળ સ્વભાવ હારો કે નહીં. સ્વામી કે સરળ સ્વભાવ છે ને જ્યાં સરળ થવાનું હોય ત્યાં થાય ધારો, અને જ્યાં સરળ થવા જેવું ન હોય ને કડક રહેવા જેવું હોય ને ત્યાં સરળ થાય નહીં હારો, એમ કહી દીધું. ખ્યાલ આવે તમને, મોટા સંત હોય એમની પાસે સરળ વર્તતી તો સારું. હવે લુચ્ચી ને લફંગી તમારી ઘરવાળી હોય ત્યાં તમે હાજી હાજી કરીને સરળ વર્તો તો એ રોજ ફિલ્મ જોવા લઈ જાય તમને. શું કરું સ્વામી, આપણે જ કંઈ થોડો વિરોધ કરાય, સરળ રહેવું બસ. લ્યો સરળ રહે, તારે મંદિરે ન આવવા દે, ન માળા ફેરવવા દે, એવા નકામા માણસો આગળ તો સરળ ન રહેવાય, ત્યાં તો કડક રહેવું જોઈએ. હા ભગવાન ને ભગવાનના ભક્તો આગળ સરળ રહી, પણ ઇન્દ્રિયો અંતકરણની આગળ સરળ ન રહેવાય, નબળા વિચારોની સામે સરળ ન રહેવાય, ત્યાં તો ધારદાર તરવાર જેવા કડક થઈને બેહવું. એમ વ્યવહાર સંબંધી કાર્ય વિચારીને કરવાની ટેવ પડી ગઈ એનો અર્થ એ નથી કે તમે એની એ ટેવ પાછી ધાર્મિક કાર્ય કરવામાં રાખો. ત્યાં તો તમારે ખબરદાર થઈને કઈ વિચાર આવ્યો તો ઝંપલાવી દેવું પડે. દાખલા તરીકે કે ભાઈ મારે આટલું દાન દેવું છે, આ વર્ષમાંથી આટલી કમાણી આપી દેવી, તો વિચાર થાય ને એટલે ધડાકો જ મારવો પડે, દઈ જ દેવાય કે આ મકાન દઈ દેવું મંદિરને, આ જમીન દઈ દેવી. જો એમાં વિલંબ કરો, વિચારો, તો તરત વિચાર ટળી જાય, પચી ગયો કે ભાઈ શિબિરમાં જવું જ છે. વિચાર આવે, નીકળી જાવ, વાંધો ન આવે, તો હાથ દી શિબિર થાય ને સુખ થાય. પણ વિચારે ચડ્યા કે શિબિરમાં જાય તો મારા પત્નીને કેવું લાગશે, ને મારા સગા પાછા એમ કે છે કે આવી ગયા, વિચારે ચડી ગયા, જે ઠુસ થઈ ગયા. કારણ કે ભગવાન સંબંધી કાર્યમાં વિચાર કરવામાં વિલંબ કરો તો નબળા પડી જવાશો, એટલે એ તમારા મોક્ષને કરનારું રહેતું નથી, ઢીલા થઈ જાય છે માણસ. ભગવાન સંબંધી કાર્ય વગર વિચારે કરવું એમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, અને તમે આજ્ઞા પાળશો તો સુખી કરવા એની જવાબદારી છે. વ્યવહારિક કાર્ય વિચારીને કરવાની વાત ગળે વધારે ઉતરી જવાને કારણે ધર્મ સંબંધી કાર્ય તત્કાલ કરવાની વાત પછી પાછી પહે નહીં. એમ થાય કે એમાં વળી તત્કાલ કરીએ તો પાછું વળી આમ થાય ને તેમ થાય ને, કશું એમ તેમ થાય નહીં, સમજાણું. માટે ભગવાનના ભક્તએ ભગવાનને સામે જોઈને ઝંપલાવું, કેમ જે સામે ભગવાન છે એ પકડશે જ, વિશ્વાસ રાખો. પણ એમાં પછી વિચાર જ કરે વિચાર જ કરે. અમારે બે ચાર જણા હતા, બહુ સારા હતા, સાધુ થાય એવા હતા, ખરેખર સંસારમાં એને રસ નહીં, પણ સાધુ થવામાં એને એટલો બધો વિચાર કર્યો, એટલો બધો વિચાર કર્યો, ન થઈ ગયા. અને એમ છે એમ તો સંસારમાં પડ્યા, નક્કામાં હાવ, જરૂર જ નહોતી, એનો સ્વભાવ સંસારી નહીં, સાધુતામાં શોભે એવા ન મેળ પડ્યો. કારણ હો, એને બહુ વિચાર્યું, બહુ વિચાર્યું, પછી એના જેવા હોય ને લાહોટણીયા, એને પૂછપુછ બહુ કર્યું, તો એ કે ભાઈ જો આપણે સાધુ થવાને લાયક હોય તો થવાય. તો બોલો કે સાધુ થવાને લાયક હું, તો કે આપણામાં મુક્તાનંદ સ્વામી જેવા ને ગોપાલ સ્વામી જેવા સાધુતાના ગુણ છે, તો એ વાત નથી, તો થવાતું છે. એ હાશું એમ બહુ વિચારીને આવું નક્કી કરીને બેઠા ઘેરે, કઈ ને બોલો દુઃખી થવાનું છે, આ કોને કહેવા જાય. અને અમે કઈ એવો વિચાર નહોતો કર્યો કે આપણે મુક્તાનંદ સ્વામી થઈ ગયા છીએ, હા તો હવે સાધુ થવા જાય. શું ઘેરે થઈ જવાય છે મુક્તાનંદ ને ગોપાળાનંદ, અને ન્યા તમે ગોપાળાનંદ મુક્તાનંદ થઈ ગયા, પછી થઈ જવાનું તો થઈ ગયો, હવે હું આ ગુડાઈને કામ છે. યદિ કૌમુદી કંઠસ્થા વૃથા ભાષ્ય પરિશ્રમ, યદિ કૌમુદી અકંઠસ્થા વૃથા ભાષ્ય પરિશ્રમ, તમે મુક્ત થઈ ગયા તો વૃથા સાધુ થવાનું છે, કઈ જરૂર નહીં પછી. અને જો તમે કઈ થયા જ નહીં તો વૃથાગ્રસ્ત આશ્રમ છે. જે થવાનું છે એ થવું જોઈએ, વિચારી વિચારીને કામ અટવાડ્યું. અને ઘણા માણસો તો કેવા છે ખબર, નકરી વિચાર પ્રસૂતિની પીડાઓ સહન કર્યા કરે, કામ કાંઈ કરે નહીં, વળી યાદ ત્રીજા નંબરની ટેવ, વિચાર વિચાર જ કરે બસ. જેને નકરું વિચારવાની ટેવ હોય ને એને લેખક થઈ જવું, વિચારી વિચારી લખ્યા કરવું, એને તો કાંઈ કરવું નથી, એનું વાંચીને કોક કરશે. એક જણાએ એવું સરસ વૈરાગનું પુસ્તક લખ્યું, એક જણાને વાંચીને વૈરાગ થઈ ગયો, એને સંસાર બરસાણ છોડીને તો સાધુ થઈ ગયો, એવી ભક્તિ કરવા માંડ્યો ને આનંદનો પાર નહીં. પછી એને એમ થયું કે જેણે આ વિચારો મને આપ્યા આ પુસ્તક દ્વારા, એ માણસ તો કેવો મોટો હોઈ રહી ગઈ છે, કે એને મળવા ગયા તીત બચારો સંસારમાં લથબથ. આ પુસ્તક તમે લખ્યું તો કા, તમે કેમ હા વામ છો, તો કે બસ મને તો વિચારો આવે બહુ સારા, બસ હું લખી ના, તમારી જેવાને કામ લાગે તમારે, તો મને મને કોઈ થી કાંઈ નથી લાગ્યા મારા વિચારો, કે સમજાણો. આ નકરી વિચાર પ્રસૂતિની પીડા સહન કરવા પેદા થયો, બીજું એને જ કાંઈ થાય નહીં. લ્યો એમ ઘણા માણાને નકરો વિચારવાનો, નકરો વિચારવાનો સ્વભાવ, વિચારે એવું સરસ ને વાતો એવી સરસ કરે ને એમને મરી જવાનો, એની જિંદગીમાં કાંઈ નહીં કરવાનો. અને ઘણા માણસ છે ને વિચારને અમલમાં મૂકે, આળસ છોડીને મહેનત કરે, દુઃખ આવે તો પણ એ મૂકે નહીં અને પાર ઉતરે ધીરજ રાખીને, એ માણસ આ જગતમાં મહાન બને છે. માટે ભગવાનના ભક્તોએ વગર વિચારે કોઈ કામ કરવું નહીં, ધર્મ સંબંધી કામ કરવામાં વિચાર કરવો નહીં, બરોબર છે. અને નકરું વિચાર વિચાર કરવું અને પછી કંઈ કરવું નહીં, આવા નકામા પ્રસૂતિની પીડા વેઠનારા થવું નહીં. કામ કરો, આખો દી વિચાર વિચારી કરે થોડું કાંઈ થઈ જાય છે, એ પછી તો પડવું જોઈએ ને, મથવા માટે બરોબર ઉતરવું જોઈએ. હવે કે છે, ભણી વિદ્યા ભણાવવી વળી રે, કરવો સંત સમાગમ મળી રે.
ભણી વિદ્યા ભણાવવી વળી રે, કરવો સંત સમાગમ મળી રે.
દેવ ગુરુ નરેશ ની પાસ રે, ખાલે હાથે જાઉં નહી દાસ રે. રે દે
દેવ ગુરુ નરેશ ની પાસ રે, ખાલે હાથે જાઉં નહી દાસ રે.
ખાલે હાથે જાઉં નહી દાસ રે,
ખાલે હાથે જાઉં નહી દાસ રે.
વાલા ભક્તો, આપણે જે વિદ્યા ભણ્યા છીએ તે બીજાને ભણાવી, ભણાવવાથી વિદ્યા વધે છે, જ્ઞાન દાનથી જ્ઞાન વધે છે. આમ તો દાન દેવાથી વસ્તુ વધે જ છે, ધનનું દાન દો તો વધે, ભગવાન અનંત ગણું પાછું વાપરે. પણ વિદ્યા તો એક એવી વસ્તુ છે કે તમે જેમ વાપરો ને એમ ચળકે ને વધે. માટે તમે જે કંઈ શીખ્યા છો એ બીજાને શીખવાડજો. ઘણા માણસો ઈર્ષ્યામાં છે ને, શીખવાડે જ નહીં, કે જે શીખી જાય તો પાછો એ નહીં આવડે છે એવું થાય. મને જ એકને ખબર પડે છે ને મને જ આવડે છે, બસ આવું જ રહેવું જોઈએ. હવે આ જગતમાં જો આગળ મોટા પુરુષ થયા એને બધાએ આવું જ રાખ્યું હોત તો આપણે બધા ક્યાં હોત. માટે તમને ઈશ્વરે જે કંઈ જ્ઞાન દીધું, જે કંઈ દાન દીધું એ બીજાને દો. હે, મોટા સંત કહેતા હતા કે ભગવાન સંબંધી જો જ્ઞાન તમારી પાસે હોય ને તમે બીજાને ન દો તો એ જ્ઞાન તમોગુણી થઈ જાય. ખરેખર જે બહુ વેદો ભણેલો વિદ્વાન હોય ને કોઈને જો ભણાવે નહીં ને તો મરીને બ્રહ્મ રાક્ષસ થાય. માટે વિદ્યા ભણાવો, અને એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના. તું મને આટલું આપ તો હું તને શીખવાડું એમ નહીં, બસ પરમેશ્વરે મને આપ્યું છે હું તને આપું છું, આવું લખ્યું છે એટલે કહો. ઠીક છે, પછી આજની પદ્ધતિ પ્રમાણે તમે કાંઈક લઈ નહીં શીખવાડો તો સારું. અને આજે ઘણા માણસો શીખવાડવાના પૈસા નહીં લેતા. બોલો, આપણે વિક્રમ પાટીલ તબલા શીખવાડતા ભજન સ્વામી, પૈસા નહોતા લેતા. એ કે હું શીખવાડવાના પૈસા ન લઉં. હમણાં એના છોકરાને મુશ્કેલી આવી, આપણે 25,000 રૂપિયા એમના પ્રેમથી આપ્યા. એને જેટલું શીખવાડ્યું એટલું ભજન સ્વામી, પણ એને ન લીધા એની ઊંચાઈ છે ને. માટે વિદ્યા ભણાવો, અપેક્ષા છોડીને ભણાવો. કરવ સંત સમાગમ મળી રે, સાધુનો સમાગમ રાખો. સાધુમાં પ્રગટ ભગવાન રહ્યા છે, સાક્ષાત સાધુ ભગવાનનું હાલતું ચાલતું રૂપ છે. એવા જે સાધુ હોય ને એની નજીક જવાનો પ્રયાસ કરો. એ ન આવવા દે તોય ધીમે 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 એનો વિશ્વાસ જીતો, એનું મન જીતો, એને ગમે એમ રહ્યો, એને હાથ જોડો. કેમ જે એની એક જ અમી દ્રષ્ટિ તમને તારી દે, એના હૃદયનો આશીર્વાદનો એક નાનો એવો કણિકો જો તમને મળી ગયો તો હાથ પેઢી ખાતાય નહીં ખૂટે, એવા સુખ્યા થાઓ. સંતની કૃપાથી સૂર્યને આટલો પ્રકાશ મળ્યો છે, સંતની કૃપાથી જ રાજાઓને રાજ્ય મળ્યા છે, સંતની કૃપાથી જ માણસો જેલમાં જ છૂટ્યા છે, સંતની કૃપાથી કંઈકને કેન્સર મટી ગયા છે, સંતની કૃપાથી કંઈકને મારવા આવનાર માણસો મરી ગયા છે એ બચી ગયા છે, સંતની કૃપાથી કંઈક મળદાઈ બેઠા થઈ ગયા છે. સંતનું હૃદય આપણા ઉપર પીગળે, એની આંખમાંથી દયાના ધોધ વહે આપણા ઉપર, એવું તમે કરો. બસ આનું નામ સંત સમાગમ. સંત સમાગમ એટલે એવું નહીં સાધુની સામે હવે બેહી રહ્યું. સાધુના દર્શન કરો, સાધુનો સ્પર્શ કરો, એ હાલીને વૈયાગ્ય હોય એના પગલા પીડ્યા હોય ત્યાંથી રજ લઈને માથે મૂકો, સમજાણું, એની વાત સાંભળો, આ બધું સમાગમ જ કહેવાય. એની આજ્ઞા પાળો, એ કે ત્યાં જીયાવો, આટો ફેરો ખાયાવો, આ બધું સમાગમ. એની સેવા કરો, એની સામે ઉભા રહીને સેવા કરો એવું નથી. પાંચ માણાને સારા સાધુ ઓળખાવો ને, એ સંત સમાગમ છે ને મોટી સેવા. બોલો, આ જગતમાં હીરો તો હોય કે પૃથ્વીમાં કંઈક જગ્યાએ હીરાની ખાણી હોય, પણ સમાજ ઓળખતો નથી. તમે એને બતાવો કે તારા ઘરમાં થોડુંક ખોઈ દે, હીરા નીકળશે. અને તમે એને ઘરમાં જ રહેલી ખાણી એને બતાવી દો, તે માણસને તમે સુખ્ય કરી મૂક્યો કે નહીં. એમ આ જગતમાં સાચા મોટા પુરુષ હોય, સાચા હરિભગત હોય, એને ઓળખાવવા એ કંઈ નાની સેવા, નાનો સમાગમ નો ગણાય. ભગવાનના ભક્તએ ભગવાનને અને ભગવાનના સંતને જીવનભર ઓળખાવવા, પોતાને નહીં, એ આગળ ના આવશે. ઘણા છે ને પોતાને ઓળખાવ્યા કરે, નહીં ભગવાનને, નહીં સંતને, નહીં ભગતને. આ તો હું જોચ્યું, આ સંત સમાગમ નહીં, આ ગમગમાગમ કહેવાય. સત્સંગમાં આવીને એ છે ને અહમ 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 કરે જીવડે, સમજ્યા. હવે આમાં સંત ને ભગવંત તો રહ્યા જ નહીં, અહમ અહમ, મને બધા ઓળખો, મને આમ એવો ઉપસાવો, મને મોટો કરી બતાવો. હા બાપા, હેઠો બે ભગત થા, પેલા ભગત થા. અને ડૂબવાની ઈચ્છાવાળા હોય ને, એ ભલે એની મેળે એ ડૂબવાની ઈચ્છા રાખે, પણ એવાને તમારે બધા એ ભેગા થઈને સમાજની આગળ પ્રગટ કરવા જોઈએ. એને તો કઈ ઈચ્છા નથી, એ ડૂબી જશે તો અનેકના કલ્યાણ ડૂબી જશે, કંઈકના મોક્ષ નહીં થાય. ખ્યાલ આવ્યો? હીરાની ખાણ પૃથ્વીમાં જ રહે તો એનાથી કોઈને લાભ નથી. ભલે એ હીરાને પૃથ્વીમાં રહેવું જ ગમે, એને બહાર આવીને ચળકવું નહીં ગમતું, એને સમાજમાં મોટી પ્રતિષ્ઠા નથી જોતી, તો પણ જગતના અને સંસારના ભલા માટે હીરાને છે ને અંદરથી બહાર કાઢવાનું કામ જે કરે છે, એને બહુ ભગવાનનો રાજીપો મળે છે. આ જગતમાં ઘણા સારા ચળકે એવા હીરાઓ છે, પણ એને કોઈએ સપોર્ટ કરીને બહાર ન લાવ્યા તો એ ભૂત ધરતી ડટાઈ ગયા, કોઈના કામના ન રહ્યા. એમ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા એવા ભક્તો છે, ઘણા એવા સંતો છે કે બસ એને અનેકના કલ્યાણ કરવાની સામર્થ્ય ભગવાને આપી હોવા છતાં કોઈએ એનો લાભ જ લીધો નહીં. એને કોઈ લાભ જ લીધો નહીં, એના મગજ મારી નહીં, સાના માના માળા ફેરવું ધામમાં જાઓ. માટે ભગવાનના ભક્તોએ સંત સમાગમ કરવો, ભગવાનના સાચા સંતો ભક્તોની ઓળખાણ બીજાને કરાવવી, આ બહુ મોટી સેવા છે. સોનાની હીરાની ખાણ બતાવ્યા જેવી આ સેવા છે, મોટાની ઓળખાણ કરાવવીની. તમે એને સોનાની હીરાની ખાણ બતાવી દીધી ત્યારે એની હું ચિંતામણીની ખાણ કરતા વધારે આ સેવા છે. ઘણાના વાતની હજી ખબર જ નથી, પોતાની ઓળખાણ કરાવવા હારો આમ છે તો હવાય ત્યાંનો વલખાન માથા માર્યા જ કરે. એટલે આ ભગવાનનો ભગત કોકને ઓળખાય ને, કોકને સાચો સાધુ ઓળખાય ને, તે ઓળખ્યો હોય તો ઓળખાય, અને તને ન ઓળખાણું હોય તો ત્યાં તને કાંઈ કહેવાનું રહ્યું છે, બરોબર. માટે સાચા સંતની સેવા કરો, એમાં પ્રેમ કરાવો જીવને, અને એ સાધુ પાસેથી ભગવાનનું સ્વરૂપ ઓળખો અને ભગવાનને પામો. ઘણા સત્સંગમાં ડાયા માણસો છે, તે અવારનવાર સાધુઓને વિનંતી કરી પોતાને ખર્ચે પોતાનું વાહન મોકલીને પોતાને ત્યાં લાવે, સત્સંગ સભા રખાવે, બધાને પ્રસાદ પાણી ઉત્સવ કરાવે, ભેગા કરે, હે, અને લાભ અપાવડાવે. જો કાલે અમે ખંભાતનો શાકોત્સવ કરીએ, એ લોકો બે ચાર દિવસે ગામડે ફેર્યા, ભાલના બધ્યને બધાને ત્યાંથી બોલાવી લેવા, પાછો અહીં ફોન કર્યો કે ત્યાંથી જેટલા આવતા હોય એટલા વાહન બાંધીને આવતા રહ્યો, ભાડું અમે દઈ દીધું કે જોયું. અને ઘણાને તો હું જ ના જ નહીં, મને માણસો ન ફાવે, અહીં તમે એકલા હો, અહીં કોઈ ભેગા ન થવા જોઈએ, આ કઈ સંત સમાગમ છે? તમને વિદ્યા મળી છે, બીજાને દો, ભણાવો, કોકને લાભ અપાવો. એક જણો મને કે મારે તમારી કથા સાંભળવી છે, પારાયણ મારે કરાવવું, બહુ સારું, તમે કયો તાર કરીએ. બસ કે તમે જ કયો એટલે આપણે તમારી પારે રાખી દઈએ. સારું, મેં કીધું બધી વ્યવસ્થા ને બધું કરો. મને કે જો મારે તો આપની કથામાં બહુ રસ, બહુ મને તમારી કથા ગમે. કથામાં રસ છે વાધાજી, પણ તમારે પારણી કરાવવી છે તો એમાં કઈ વ્યવસ્થા જ કરવી પડશે ને. કંકોત્રી સાપવી પડે, આ છે હું છે, કંકોત્રી કેટલી સાપવી છે હું છે. મને કે એમાં મને ક્યાંય રસ નથી. મને તો તમારી કથામાં બહુ રસ. તમે કહેજો વાંધો નહીં, કંકોત્રી નો છાપ્યું હોય તો એમના બોર્ડ મંદિરે લખી દો ને કથા થાય એમ, સમજાણું. હા, પછી મને કહેજો તમારી કથા મને બહુ ગમે. પણ મને કહે છે ને ઓલા આર્ય, તમારી આર્ય જે બધા વગાડવા વાળા હોય ને એ કોઈ નહીં હોય. મને કે એ પૂ પૂ ટું ટું કર્યા કરે, આપણને એમાં રસ જ નહીં. પછી મને ખબર પડી કે આ માણસ જ નથી સારો. બસ તમે કથા આવીને કરો ને હું 5-7 દી તમારી પાસે સાંભળું એમ. અને મારે એક પાઈનો ખર્ચો ન થવો જોઈએ, આ એની ગણતરી હતી. અને મારી કથા એને બહુ ગમે એનું કારણ એ કે હું કથા કરવાના પૈસા નથી લેતો એ. અને જો હમણે હું એ લેતો હોત ને તો મારી કથા એને ન ગમે ઠામુકી. અને વગાડવાવાળા લે ને કાંઈ કંકોત્રીમ ખર્ચ થાય. પછી મેં એને કીધું, એક કામ કરો, તમે કોક હરિભગત પાસેથી ઉશીની મારી કથા પારાયણની કેસેટ લઈને ટેપમાં સડીને સાંભળી લો. ખરીદી નહીં, કારણ કે એમાં ખર્ચો થાય. અને મને જીવતો છોડો કીધું. ભેડને દીકરે આવો સન સમાગમ કર્યો, બોલો. શીખ્યા બધી લખ્યો છે એટલે કરવો જ પડે ને, એટલે બીજું કઈ નહીં. ઘણા ગામડાના હરિભક્તો સાધુઓને પ્રેમથી આમંત્રણ દે, સાધુને કેક આવજો તમારે અનુકૂળ હોય ત્યારે. અને સાધુ આવે તો રસોડું બસોડું વાસણો ગેસના ચૂલા ભૂલા બધું સાફ, ચોકડી પાણી નળ આવે છે નહીં, લાઇટ થાય છે કે નહીં, દોરડા તૂટી નથી ગયા ને, ગોલ્લું બેન નથી થઈ ગયા ને, બધું કરી નાખે સરસ. સમજ્યા, સંતો કોઈ વૃદ્ધ હોય તો ઘરેથી ખુરશી લાવી દે, ટેબલ સંતોને કંઈ વાંચવું ભણવું હોય તો ટેબલ લાવી દે, મોદિયા ગાડલા બધા ખંખેરીને તડકે નાખીને તપાવી નાખે, ગાંઠા બાંઠા થઈ ગયા હોય તો એ મંદિરના ટ્રસ્ટીઓ ગરીભક્તો ભેગાથી નવા ગોદડા ગાટલા હરખા લાવી દે, બધી વ્યવસ્થા કરીને સાધુને તેડાવે ને વારે વારે તેડાવે, પોતાને ગામ મંદિરે 2-4 દી રાખે, મંદિરે વ્યવસ્થા ન હોય તો ઘરે રાખે, મંદિરે સભા રાખે, કાં તો ઘરમાં રાખે, કાં તો બજારમાં રાખે. આમ સાધુનો સત્સંગ કરે, લાભ લે. અને ઘણા તો છે ને 12 મહિને કે 2 વર્ષે 5 વર્ષે કંઈક મોટે સમયે વડતાલ કે ગઢડા કંઈક ભેગા થઈ જાય, એ સ્વામી તમે હમણાં આવતા નથી અમારે ગામ, આવશો આવશો આવજો. હા, કઈ ને વ્યા જાય આપણને ખબર જ હોય, હવે 12 મહિને નિરાય એમ છે, ઉક્કો 12 મહિને ભેગો થાય વડતાલ પાછો, કાં ગઢડે ભેગો થાય તેથી કહે કે તમે કેમ ન આવ્યા. અને આવા જે છે ને આમંત્રણિયા, એ આમંત્રણ દે ને જો એને આમંત્રણ તમે એને ગામ જઈને ઉભા રહ્યો ને તો ઈવડો હોય જ નહીં. હા સ્વામી, મારે તો બહુ કામ છે, કોક આવે ને કથા કરજો એટલે આલે. તો કે મારે તો હવે નવરાય જ નથી ને સ્વામી. તો તે કીધું તો ને આવજો. હા હા, છે આપણે મંદિર છે, આપણું સીધું રાખો તે અમારે, હું ત્યાં ખાવાનું નહોતું એટલે આવ્યો. અહીંયા વાંકું હતું ત્યાં સીધું ખાવા આવ્યો, હાલી નીકળ્યો છું તે આવા. અને જે ગામમાં 2-4 ડાયા માણસો હોય અને સાધુ સંતોને વારે વારે તેડાવીને સત્સંગ કરાવતા હોય છે ને, એ ગામમાં સત્સંગ વધતો જાય છે, નવ પલ્લવિત રહે છે, એના બાળકો ભાઈઓ ભાઈઓ બધા એ સંસ્કારીને સત્સંગી રહે છે. જે ગામમાં એવા 2-4 ગરી ગયા મંડળમાં, ટ્રસ્ટમાં, મંદિરમાં, આગેવાનીમાં, અને એણે જો કોઈ સાધુને આવવા ન દીધા અને એમના મંદિર 2-5 વર્ષ રહ્યું અને કોઈ સત્સંગ ન થયો, તો ધીમે 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 દેવને મંદિર 2 જ રહે, હરિભગત કોઈ ન રહે. માટે મહારાજ કહે છે સંત સમાગમ કરજો, સન સમાગમ કરજો. અને ઘણા તેમ જ સમજે છે, તે સાધન આવવું ના જોઈએ અમારે કેમ, કોઈ આવતું નથી, લ્યો કોઈ સાધુ આવતા નથી, આમ જો હવને હવનું કરવું છે, અહીં અમારું તો કોઈ કરતું નથી, કોઈ સાધુ આવે સત્સંગ કરાવવા, એમ રાડ્યો નાખે છે ઘણા ગામડાના બેઠા બેઠા ન્યાન્યા. બોલો, એને તો જાણે ઘરેથી નીકળાય જ નહીં એમ, ક્યાંય કુંડળ વડતાલ ગઢડા સભામાં ક્યાંય ન જવાય, કોઈ આવે છે એમ રાડ્યું નાખે છે. તેના ઘેરે આવે તો સમાગમ કરો એવું લિખ્યું છે. સમાગમ કરવા જ 2 કિલોમીટર જાય, હાલીને જાય તો ખપ હોય, ખપ નથી ને રળવા તો ક્યાંના ક્યાંય જાવ, પૈસાનો ખપ છે. સાધુને ખબર ન હોય તો ક્યાંથી જવાય, કયો હોય તો જવાય, માટે એ બધા ખોટા છે. ક્યાંય કોઈ સાધુ આવે, કોઈ સાધુ આવે, બોલાવોને, તેડાવોને, મોકલો ને વાહન, કયો ને તમે, તમારે જેમ કયો એમ કરીએ, પણ આવો બે દી અમારે ત્યાં. આવે ને સાધુ, આવે, ન આવે એવું નહીં, પણ એને તો એમ તમે આવો એમ. એક મહાશયે મને ફોન કરેલો, મને કહે તમે આવજો. ક્યાં? અરે અમારે ગયા સત્સંગ કરવા. મેં નહીં ટાઈમ, હવે એમ હાલતું છે, તમારે વરમાં બે ચાર વાર અહીંયા આવવું જોઈએ, સત્સંગ કરાવવો જોઈએ. મને કહે પહેલાં તમે બધા બહુ આવતા હતા. મેં કીધું પહેલાં થાવ નવરા હતા ને, મેં તો કામ વધી ગયું. બધાએ મને કે કામ વધારી દો છો, બધું આમ જ કરો છો, કે અમારું અહીં કોઈ કાંઈ કરતા નથી. આવવું જોઈએ ને સત્સંગ કરવા તમારે. મેં આવવું જોઈએ ને, પણ નથી આવવું. લ્યો મને કે એમ હાલતું છે. મેં તો શું કરશો, શું કરી છો? મેં કીધું સાંભળો, તમારે ખરેખર સત્સંગ તમારે ગામ અમારો કરાવવો હોય, રાખવો હોય ને, તો કંઈક આયોજન કરો, કંઈક વ્યવસ્થા કરો, બધું ગોઠવો. આપણે આ બધું છે જ, રોહડું છે, મંદિર છે, અમે જી મંદિરનું માઈ કઈ છે, આવી જા. મેં કીધું સાધુ મોકલીશ, તમારે આવવું જોઈએ. મને કે, મેં કીધું આમાં મારે તો એવું છે ને કે પારાયણ મોટા મોટા આયોજન બધા હાલતા હોય છે ને, એમાં ટાઈમ જ નથી હોતો આવી રીતે. પછી કે તો સારું, કે એને કાંઈ કરવું નહીં, આપણને ખોટી કરવા જ. બસ અહીં આવીને પાંચ દી અમારા મંદિરમાં બેહી રહ્યો એમ. અમે આવી આવી સાંજે અડધો કલાક, અને ત્યાં જાઓ ને તમે તો માઈ કઈ બેન થઈ ગયેલું હોય ને, દોરડાય બળી ગયા હોય. એ હાલતું હતું, પણ સારું ક્યારે બેન થઈ ગયું? આપણે નતા વાલ્યા સ્વામીને, પેલા વાલ્યા સ્વામી આવ્યા તે ચાલુ ન થયું, પછી કોઈ દીકર્યું ન હોય પાછું. ખરેખર એવા હેરાન કરે હરિભક્તો અમને ગામડે. અને તમે સંડાસમાં જાઓ ને, તેને કરોળિયાના ઝાડા બાજી ગયા હોય, ગલો ફૂટી ગયેલો હોય, સાપ ઉખડી ગયેલી હોય, શેડા બાય નીકળી જાય, શોટ લાગ્યું હોય, એ કે હરીભાઈ સારું ન કરાવે. નળ કાટ ખાઈને શોટી ગયા હોય તે સાધુ હથોડી લઈને મતે ઉકળે નહીં. એને એવું નહીં કે આ બધું રાખી તૈયાર એમ, એ તો બધું તમારે કરવાનું હોય ને, બધું સાધુને કરવાનું. આવવાનું એની મેળે, મંદિર સાફ કરવાનું એની મેળે, નળ બળ મગાવીને નખાવવાના એની મેળે, લાઇટના દોરડા ગાડલા ગોદડા વાસણ ટાસણ સીધું બધું સાધન કરવાનું, એને કાંઈ નહીં કરવાનું. અને બસ લ્યો સાધુ કેમ આવતા નથી, હું આવે પણ તમારે કોઈને ખપ હોવો જોઈએ ને. એટલે પછી આપણે એક સૂત્ર બનાવ્યું કે જેને ન હોય ખપ એને ન કરવી લપ. ખપવાળાને પડ્યા મૂકીને ખપ ન હોય એની અરે જિંદગી હું કામ બગાડવી, કાંઈ કારણ ખરું? આપણી જિંદગી એટલી બધી વધારાની ઉકળે નાખ્યાની છે જ નહીં. અને જે માણસ આ વાત નહીં સમજે અને ખરેખર આ ખપવાળાને પડ્યા મૂકીને ખપ વિનાના છે ને, એની અરે માથાકૂટ કરવા જિંદગી બગાડશે ને, તો એટલે ખપ વિનાના સત્સંગી થવાનાય નથી, અને ખપવાળા સત્સંગી છે એ સત્સંગી રહેવાના નથી. એટલે પોપટલાલ એકલા મૂળાની જેમ રહેવાના, કાંઈ વળવાનું નથી, એને સમાજ કાંઈ ન થાય. આ વાત છે. માટે ખરેખરી ચાહના રાખીને સાધુ સાથે જોડાવો, સાધુને તેડાવો, એને માટે ખર્ચો કરો, આયોજન કરો, કથાઓ ગોઠવો, સત્સંગ કરો અને કરાવો. આ ભગવાનની આજ્ઞા છે. અને એવું બધું ન થાય જ્યાં સાધુ હોય ને વર્ષે તમારે પાંચ દી દસ દી વ્યા જવું. એથી એ ન થાય ને તો સીડી વીસીડી એમપીથી કેસેટો ને ઘરે ઢગલો રાખો, ને બે ચાર ટેપ ને સીડી પ્લેયર ને એમપીથી પ્લેયર ને બધું રાખો, ને આખો દી હેંકી રાખો. આમ કરો તોય કલ્યાણ, બરાબર. પછી કે છે, ગુરુદેવ નરેશની પાસરે ઠાલે હાથે જવું નહીં દાસરે. ઠાલે હાથે ન જવું એટલે લાકડી લઈને જવું. બોલો, એ કૃપાશંકર ડોહો હતો. મેં કીધું હું લાકડી લઈને આવ્યા, તો શિક્ષાપતિ લખ્યું ઠાલે હાથે ન જવું. હા, એક મોચી કાકો હતો એક ગામમાં, માળો કોઈ દી પાંચ પૈસા ગલ્લામ ન નાખ્યો, આમ ટૂંકો ટુવાલીઓ પહેરીને આવે, આમ કરીને પગે લાગીને યોજાય. મેં કીધું આમાં ભગવાને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં કે તમારે મંદિરે ખાલી હાથે ન જવું, કાંઈક ભેટ લઈને જવું. કારણ કે અમે બધું દાન આપતા જોઈએ ને, સમજાણું બધું આપ્યું હોય એમાંથી રોજ ભગવાને પાંચ પાંચ પૈસા માની લેવા એમ. મને કે બોલો, અને મારવો જોઈએ કે નહીં? એને જરાય ભગવાનની આજ્ઞા ઉપર કે ભગવાનમાં એ જ નથી આવે ખરો, સમજે? આવા માણસો જો ભગવાનના દર્શને તમે ખાલી હાથે જાઓ તો એ સૂચિત થાય છે કે તમને ભગવાનની ભક્તિ નથી, ભક્તિ ભાવ નથી તમારા. અને તમારા ગુરુના દર્શને જ્યારે તમે જાઓ, સંતને દર્શને જાઓ, અને તમે ખાલી હાથે જાઓ છો, કાંઈ ફળ ફૂલ કે વસ્તુ પદાર્થ સાકર કે કોઈ ખાવાની મગ કે ડાળ કે કાંઈ લઈને જતા નથી, ફૂલનો હાર કે શ્રીફળ કાંઈ નથી લઈ જતા, અને એમ નામ જેમ મામૂલી માણાને મળવા જાઓ એમ તમે મળવા જાઓ છો, તો તમને તમારા ગુરુ પ્રત્યે આદર જ નથી, આદરનો અભાવ છે. અને કોઈ અધિકારી રાજા કે મોટા માણસ પાસે તમે ખાલી હાથે જાઓ તો એનો અર્થ એ થાય છે કે તમને વિવેક નથી. ભલે રાજાનો તમારે કાંઈ કામ ન હોય પણ અમથોય સાંસારિક એ વિવેક છે, એ મર્યાદા છે કે એ માણસને મળવા તમારે જવાનું હોય ખાલી, તો પણ તમારે ખાલી હાથે ન જવાય, કંઈક લઈને જવું પડે. અને આમાં તો લખ્યું છે કે નૃપેક્ષાર્થમ, તમે એના દર્શને જાઓ, સમજ્યા? ખાલી એને મળવા જાઓ એવું નહીં, એના દર્શને જાઓ છો, કાંઈ તમારે એનું કામ નથી તો પણ તમારે ભેટ લઈને જાઓ. અને આ રિવાજ તો છે ને લગભગ મૃતપ્રાય થઈ ગયો છે. આપણે આત્મીય સભ્યોને આત્મીય સભામાં આને પુનર્જીવિત કર્યો છે. આપણા આત્મીય સભ્યો જે કોઈ આવે આત્મીય સભામાં અહીંયા દર્શને, તો એ ખાલી હાથે નહીં આવતા, સમજાણું? એ કાંઈક ને કાંઈક સેવટ પાંચ પતાહા લઈને આવે, પગમાં મૂકીને પછી પગે લાગે. મહારાજ ભુજમાં જતા તે એક બાઈ હતી, જ્યારે જાય ને ત્યારે ભગવાને શ્રીફળ મૂકે, એમાં કંઈક એની માથે દંડ આવી પડ્યો. પછી ભગવાન ગયેલા તે શ્રીફળ મૂકીને પગે લઈ ગઈ, કંઈક કેટલા રૂપિયાનો 50,000 કંઈક દંડ આવ્યો, 22,000 કંઈક દંડ થયેલો રાજા તરફથી. પછી મહારાજને કહે છે કે મારે તો આવું થયું, મહારાજ કે તમે જેટલા શ્રીફળ મૂક્યા એટલા 1,000 માફ, કોલ ગણ્યા હતા એને 11 મૂકેલા. પછી કે બીજા લઈ આવું, મહારાજ કે હવે નહીં, આટલો માફ થઈ જાય. આપણી તો આ વૈદિક ને હિન્દુ સંસ્કૃતિ છે. અને તમે જોજો, નાના માણસ બિચારા છે ને, પૈસા ન હોય ને તો 2 રૂપિયાની હા કરીને થોડો ફૂલનો હાલ લઈને આવે છે. પણ આ જગતમાં જે મોટા થઈ ગયા ને ટ્રસ્ટીઓ ને રૂપિયાવાળા ને દાતા ને ડોનરો, એ બધા જોજો સભામાં આવે ને, એને તો એટલું બધું અહમ કે અમારે ફૂલનો હાલ લઈને જવાનું એમ સ્વામીને પગે લાગવા, અમારે શ્રીફળ કે પડો લઈને જવાનું, અમે 1,00,000 રૂપિયા ના દાન દઈએ છીએ, એટલે અમારે એ બધું ખરીદવા ગાડી ઊભી રાખવાની કે લેવાનું ને સ્વામીના જઈને પગમાં મૂકવાનું ને આવું બધું અમારે નિર્માની પણ પોહાય કેવી રીતે? આવા અમારે દર્શન સ્વામીના કેવી રીતે કરવાના હોય? સ્વામી અમારા દર્શન માટે બિચારા તલપાપડ હોય એમ જોયા કરતા હોય, એટલે રૂપિયાવાળા આવ્યા કે હું સાથે પ્રવચન પીડ્યું મૂકીને, સમજ્યા? અને શિષ્ય વર્ગને કડક આજ્ઞા કરીને બેઠા હોય કે ઓલ્યા ને હાર આપણા ઘરના ફૈદ્યાનો આપો, જો ઓલ્યા બેઠા એને એને કયો એ અહીં મને પહેરાવે એમ, એ પોતાના હારે પોચે પછી પૂજાવાનું રે. હમણાં હું એક જણાને ઘેરે ગયો, સમજ્યા? તે કઈ ખાતા ઠાલ લાવેલા, પછી હું જઈને બેઠો, એને તેના હગા વાલા ને બીજા ત્રીજા ને શેઠ ને મોટા મોટા માણસો ને વેપારીઓ ને કંઈક ને બોલાવેલા, જ્ઞાન સ્વામી મારે ઘેરે આજ આવ્યા છે, અમારે ઘેરે રાત રહેવાના છે. એને તો એવો બધો સરાહ ને આપણી બધી જે કેડિટ હોય ને એને લઈને એનો લાભ લેવાનો ને બીજો ત્રીજો કંઈક, એને તો ટાઈફો બધો ગોઠવેલો. પછી એ પ્રમાણે ખર્ચો જ કરવાનો હોય નહીં, આમનામ બધું દમમાં ડોળમાં મોટે બતાવવાની હોય કે અમારે ઘરે તો જ્ઞાન સ્વામી આવ્યા છે ને અહીં રાત રહેવાના છે ને જમવાના છે ને તમે બધા આવજો જુઓ અમારે ત્યાં, તો ભાઈ એ હોજ આવે છે, અમે કઈ જેમ તેમ નથી વાતા, એ બધાને બોલાવ્યા. પછી હાર તો અમને બધાને પહેરાવ્યા, પછી એના એ હાર એને સકડે સડાવ્યા. જે આવે ને માણસ એને મને કે આને સ્વામી હાર પહેરાવો, મેં કીધું આમ વિરોધ ક્યાં કરો, હાર આને પહેરાવો, આને પહેરાવો, અહીંયા આવો સ્વામી તમને હાર પહેરાવે, એને પહેરાવો, અને ફોટા પાડ્યા કરે વિડીયા ઉતારે કરે, આને પહેરાવો એને પહેરાવો. પછી એ બધાને જેને હાર હું પહેરાવો ને એ હાર પાછા વીણી લે, એ પાછા રાખી મળે, વળી બીજા આવે ને તો મને એના એ હાર ફરીને આપે, આને પહેરાવો આને પહેરાવો. એના એ હાર પહેરાવી પહેરાવીને મને તો છે ને 1 કલાક સુધી ઠૂસ કાઢી નાખી મારી, બહુ હાર પહેરાવ્યા બધાને, એના યાર અને એનો એવું ઓલ્યાના માથા ફેર્યા કરે, પોપટલાલ નું માથું આવે ને કનૈયાલાલ નું આવે ને ઓધાનું આવે ને માધાનું આવે ને બધા માથા આમ ફેરવે ને હું એના યાર ફેરવું એમાં, આમનામ ઠાકી ગયો હતો. પછી કાંઈ બોલ્યો નહીં, કારણ કે એ માણસ હતો વ્યવહારિક ને આમ જરાક આમ એને ઘરે જવાનું થયું હતું, એ તો એના ઘરના પરિવારના અતિ સ્નેહ ને ભાવને લઈને જવાનું થયું હતું. એનો છોકરો બહુ સારો ડાયો હરિભગત, પણ આ હવે એવો, હવે આમાં કરવું શું, એક ઘરમાં એક વ્યક્તિ એવી હોય કે એના સ્નેહને લઈને અમારે જવાનું થયું હોય અને બાકીના બધા ઊભા વાહડે હોય ખીજડા ઠૂંઠા જેવા, તે કાંટા બાટા વાગે સોલાવાન થાય પણ શું થાય, ઓલ્યાની સારું એટલે અમારે સહન કરવું પડે, પી જવું પડે. પછી હું અહીંયા આવતા રહ્યા ને, પછી એક મહિના પછી એને ફોન કર્યો મેં, કેમ છો? અરે બહુ મજા આવે કે તમારે અમારે ઘરે આવી ગયા. મેં હવે ફરી વાર આવે એ બીજા, મને કે કેમ મેં સોલાઈ ગયા હાર પહેરાવી પહેરાવી ઈના એ હાર, મેં કીધું મારી ઠૂંચ કાઢી નાખી તમે, હું એ ધંધો કરવા ત્યાં નહોતો આવ્યો. એવા ને એવાને મેં કીધું અમે તમારે ઘરે આવીને તે એવા બધા ગામના કાટમાળને ન બોલાવવા જેમાં ધંધા માત્ર પૂરા હોય, એમ છે એમ છે અમને દર્શન દે ને અમારું આયુષ બગાડે. મેં કીધું અમારે કંઈ નવરાયો એવા બધાના મોઢા જોવાની કે બધાને સેવા એની હાર પહેરાવી પહેરાવીને કરવાની. મને કે હા એ ભૂલ થઈ, મેં કીધું અમે જ્યારે આવીને તે ભગવાનના જે ભગત હોય એટલે ને બોલાવવા, બાકી અમારે કાંઈ બધામાં ઓળખાણ કરાવીને મોટા ભા થવું નથી આ સંસારમાં. એવાની હારી અમારે સંબંધ રાખીને કાંઈ ભાવ બગાડવો નથી, અમે તો ભગવાનને ભગવાનના ભગતના છીએ ને એની હારે જીવવું છે ને એની હારે સંબંધ રાખવો છે, અક્ષરધામમાં એની હારે જવું છે. મહારાજે અંત્યને એકવીમાં કહ્યું એમ, વૈષ્ણવ અમારી નાચ છે ને એ જ અમારા હગા છે, અહીંયા એની હારે જીવવું છે ને ધામમાં એવા વૈષ્ણવો ભેળા જ રહેવું છે. માટે કીધું અમને તું આવી રીતે હેરાન કરીશ નહીં, તો કે હવે નહીં કરું. મેં કીધું બીજા કોઈને એવો શોખ હોય ને તો તમે તમારે છૂટ, મેં કીધું આ તો મારા પૂરતો જ નિયમ છે. મેં કીધું ઘણાય અમારા સાધુ સંતોને આવો બહુ શોખ હોય, મોટા મોટા માણસોને મળવાનો ને એની અરે ફોટો પડાવવાનો ને એને હાર પહેરાવવાનો, એને હરખને ઉમંગ હોય. મેં એમને હાર પહેરાવેલો શું કંઈ જેમ તેમ નથી, બોલો નહોતો આપણે શિબિરમાં નાઇટ્રેક કર્યું. કોનો એઠો હોકો પીધો?
વજયસિંહ બાપુનો.
હા હું તારા મનમાં સમજ કે ભાવને કે ના વજયસિંહ બાપુનો એઠો હોકો પીધો, ઘસડી ગયો જાને હેઠો બેહે નહી. એમ આ જગતમાં ઘણા એવો શોખ હોય છે ને એવો કેફ હોય છે, મને કઈ એવો મોટા માણસનો કોઈ શોખ નહી. પછી કે હવે હું કોઈ દી એવું નહીં કરું કે આવું થયું, સમજાણું તમને? માટે ભગવાનના ભક્તોએ મોટા માણસને દર્શને જાવું ત્યારે પોતાના પૈસાનો હાર હાંકર શ્રીફળ કંઈક વસ્તુ લઈને જાવું, સમજાણું? એના એ હાર સકળે ન સડાવવા, એમ તમે લઈને આવ્યા હોય તો વાંધો ન આવે ને. અને આ ફેર હમણાં મેં સુરત સભા કરી, આપણે પ્રેમજી દાદા ધામમાં ગયા ને, સમર્પિત મહામુક્તરાજ ખોપાળાવાળા ભક્ત, મહાભક્ત નિષ્ઠાવાન એવા હજળ બમ ભગત હતા એ પ્રગટની નિષ્ઠાવાળા. પછી એના નિમિત્તે સુરત સભા રાખી, બહુ માણસો હતું. પછી ઓલા આયોજકો મને કહ્યું આ સંપૂર્ણ સભા તો પ્રેમજી દાદાના પરિવાર ભગવાનભાઈ ને એના તરફથી છે, તો મને કે સન્માન ને હારનું શું કરવાનું? મેં કીધું જેની સભા છે એને બોલાવો. મને કે આ બધા મોટા મોટા બધા આવ્યા છે એ, મેં કીધું એ તો ખોટી પણ નકામો છે ને, કથા સાંભળવા આવ્યા છે બિચારા, બીજું તો એને શું કામ હેરાન કરવા પડે આપણે. પછી કોઈ ન બોલાવ્યા, પછી સભાવાળાને બોલાવ્યા ને એને પૂજન કર્યું બરોબર. પછી બધા જે પોતપોતાના હાર લઈને આવેલા, કોઈ શ્રીફળ લઈને આવેલા, કોઈ હાંકર, કોઈ સફરજન, કોઈ કેળા, એ બધા ધોળી ધોળી સ્ટેજમાંથી આવ્યા. એ પગે લગીને કોઈ હાર પહેરાવ્યો, કોઈ હાંકર મૂકી, એમ તેમ હવ લાભ લઈ ગયા. નાના નાના છોકરા આવીને હાર પહેરાવી ગયા, પણ એક પણ દાતાર મોટો ગણાતો વ્યવહારિક એકેય માણસ સ્ટેજમાં જ ન આવ્યો, કારણ કે એને આવવાનું કોઈ પ્રયોજન નહોતું. એને તો આપણે આપણા પૈસાનો હાર દો તો આવે, ધીમો ધીમો મદનીયો આવતો હોય એમ આવે. દર્શનનો લાભ આપે સ્ટેજમાંથી આવીને, એમ સ્વામીજીને પૂજાનો લાભ આપે ઉડાવી, આમ કરીને આમ માથું રાખીને આપણે એની પૂજા કરવી કરી હારું છે એમ ભગવાન માની, પણ ઊંધું થાય છે. ગમે તે રીતે આપણે સ્વાર્થી શીખા લોભિયા છીએ, ગમે તે તકલીફ થઈ છે, બેન્ડ આપણે વળી ગયા ને ઈવડો હજળ રહ્યો. હવે આ કલ્યાણકારી રીત ન રહી, ઊંધું થાય છે. આવી રીતે ભલું નથી થતું કોઈનું. જે રીતે થવું જોઈએ એ રીતે થાય તો ભલું થાય. કેમ જે ધનના ગર્વિષ્ઠ જગતના મોટા માણસો એ ખરેખર સાચા ભગવાનના ભક્તો અને સંતોને નમાવશે ત્યારે થશે એવું. અસત્ય પાસે સત્ય નિમો, એમાં શું ભલું હોય? મને કહ્યું છે બસ હું બેઠો બેઠો જોયા કરો. મેં કીધું આમાં છે ને એ કઈ નહીં આવે, કોઈ ન આવ્યા. શાંતિ, જય સ્વામિનારાયણ કરીને આવતા રહ્યા. સંભળાય છે? સમજાય છે? તમે જેટલા મારે વિશે હેતવાળા છો એટલા તમે એવા દાંડ નો પાકો ને એટલા માટે વાત કરું છું. દાંડ નો પાક નથી જોતો આપણે, આપણે એકાંતિક ભક્તોનો પાક જોઈએ છે. નિર્માની ને નિર્મળ ખરેખર ભગવાન અને સંતની નિષ્ઠાવાળા અને પ્રગટ ભગવાન અને પ્રગટ સંતમાં પ્રેમવાળો એક વર્ગ નિર્માણ થાય અને એવાની સાથે જીવવાનું થાય. જેટલા શ્વાસ બાકી છે એટલા બસ આનંદ આનંદ ધામમાં વયા જાઉં, શું કરવા દુઃખી થવું. માટે દેવ અને પોતાના ગુરુ સાધુ સંત જેની પાસે તમે જ્ઞાન લેવા જાઓ છો, કથા જેની સાંભળવા જાઓ છો એ તમારા ગુરુ છે. એ તમને જ્ઞાન દાન દે છે તો તમારે વિવેક પૂરતું એને એકાદું કાંઈક પદાર્થ કે ગમે તે અર્પણ કરીને તમારા દિલનો આદર ભાવ ભક્તિભાવ પ્રગટ કરવો જોઈએ. એ તમે કાંઈ નહીં કરતા અને મફતી આ જ્ઞાન સાંભળીને વિયાવો છો, એથી તમે ખરેખર ભક્તિને આદર વિનાના છો. તમને છે ને એનેથી કોઈ ફાયદો ન હોય. તો વાલા ભક્તો, ગુરુદેવ અને રાજા અધિકારી માણસ એમને જ્યારે મળવા જાઉં કે એમને દર્શને જાઉં ત્યારે ખાલી હાથે જ આવડું, આ વિવેક રાખજો. ઘણાને છે ને એમને દર્શને કાંઈ વસ્તુ લઈને જવું એમાં અહમ સોલાય છે, મારે લઈને જવાનું હાર શ્રીફળ એમ મારે એમ. એનો અર્થ એવો થાય કે જેને મળવા જાય છે એના કરતા એ મોટો છે, બીજું કહેશું નહીં. એ જાય છે સંતના દર્શન કરવા, સંતનું પ્રવચન સાંભળવા, એની કથા સાંભળવા, પરંતુ મનમાં એવું લઈને જાય છે કે જેની કથા જેનું પ્રવચન સાંભળવા હું જાઉં છું એ મારાથી નાના છે, એને હાલ લઈને ઊભા રહેવું જોઈએ મારું સ્વાગત કરવા. હું ત્યાં પોગું એટલે એ મને સ્ટેજમાંથી બોલાવે અને મને સ્વામીજી પોતે હાર પહેરાવે અને પછી હું છે સ્વામીજીને દર્શન દેવા બેહું અને કાંઈક સ્વામીજીની ભૂલ પડતી નથી ને જોઉં, અને કાંઈક ભૂલ ભૂલ પડે તો પછી વિવેક ખાતર ચાલુમાં નહીં બોલું પણ કથા પછી સ્વામીને એક બાજુ બોલાવીને પાછી બધી સલાહનો હુંડલો દઈશ. જય સ્વામી. વિશ્વાસ ઘાત ન કરવો હો, એ કલમ આવે છે. વિશ્વાસ ઘાત તજીતે દેવો રે, પોતે પોતાનો યશ ના કેવો રે. વિશ્વાસ ઘાત તજીતે દેવો રે, પોતે પોતાનો યશ ન કહેવો રે. વિશ્વાસ ઘાત તજીતે દેવો રે, પોતે પોતાનો યશ ન કહેવો રે. વિશ્વાસઘાતી ન થવું. તમે કોઈને કીધું કે હું તારું આ કામ કરીશ, તને આટલા રૂપિયા દઈશ કે તારું આ લઈ લઈશ કે તારું આ દઈ દઈશ કે કરી દઈશ, બસ તમે કરો નહીં કે વિશ્વાસઘાત છે. તમે એને વિશ્વાસ આપ્યો અને તમે તોડી નાખ્યો. વિશ્વાસઘાતીને શાસ્ત્રમાં બહુ ખરાબ કહ્યો છે, જેમ આપણે કૃતજ્ઞને કેટલો ખરાબ કહ્યો એવો જ ખરાબ વિશ્વાસઘાતીને કહ્યો છે. એનું પ્રાયચિત નહીં શાસ્ત્રોમાં. માટે આ ધ્યાન રાખજો. આપણે જાણે અજાણે ઘણી વખત ભૂલી જઈએ છીએ અને કોઈનો વિશ્વાસઘાત કરી નાખીએ છીએ, કોઈનું દિલ તોડી નાખીએ છીએ. વિશ્વાસ આપતા પહેલા હોવાર વિચાર કરો, પણ જો વિશ્વાસ આપ્યો તો પછી પાળો. તમારી વાણીને તમે પાળો. જે માણસ વિશ્વાસઘાતી છે એની કોડી કિંમત નથી. પરમેશ્વરનો ભક્ત વિશ્વાસઘાતી થવો જ ન જોઈએ. આપણે ભગવાનની ભક્તિ કરી નાના મોટા નિયમ હતર પ્રકારના પાળીએ અને ભાષા આપણું બોલ્યું આપણે ન પાડીએ, આ રીતે હાવ ખોટી છે. જોકે ભગવાનની આજ્ઞા પાળનારા અને સત્યવાદી માણસોને આ સંસારમાં દુઃખ તો પડશે, બધાની યારે મેચિંગ નથી થતું એને, તો પણ એના વિચારો અને એનું જીવન ઊંચું છે માટે તે પરમાત્માને પ્રિય બનશે. કારણ કે આ જગતમાં બધા જ માણસો જ્યારે એક લોફડ અને લહત મહત્યું જીવતા હોય એની વચ્ચે તમે વ્યવસ્થિત ને નીતિ ને પ્રામાણિકતા વાળું ને સત્ય જ્યારે જીવવા જશો ત્યારે બધાની આંખે બહુ થશો. બધા એમ જ કહે છે અમથી અમથો હવે આમ જ હોય, બધા આમ જ કરે છે, હું હવે પણ બધું એમ જ હોય, કઈક પ્રેક્ટિકલ થાવ કઈક સમજો એમ તેમ કીધા કરે, તો પણ આપણે વિશ્વાસઘાતી ન થવું. તમે જેનો દિલ તોડી નાખો છો ને એના નિહાકા તમને ભાંગી નાખશે. માણસનો જ્યારે તમે વિશ્વાસઘાત કરો છો ત્યારે એ જેટલો દુઃખી થાય છે એટલો દુઃખી ભાગ્ય જ કોઈક દુઃખમાં થતો હશે, ભાગ્ય જ. એને જેટલો તમારો વિશ્વાસ હોય એટલો એ દુઃખી થાય, પૂરેપૂરો વિશ્વાસ હોય પૂરો દુઃખી થાય, અડધો વિશ્વાસ હોય તો અડધો દુઃખી થાય, અને તમારો ઠામો કોઈ વિશ્વાસ ન હોય ને તમે ફરી જાઓ તો એ દાંત કાઢશે. મને નક્કી જ હતું એ ગાડાનું પડ્યું ફરે એમ ફરવાનું, એનું દુઃખ કોઈ નહીં થવાનું. પણ ખરેખર જે વિશ્વાસી છે જેના મનમાં નક્કી છે કે આ માણસે કીધું છે એટલે મારું કામ કરશે, કે મને એટલું આપશે જ, એમાં ફેર પડશે જ નહીં, એ તમારે વિશ્વાસે આયોજન કરીને બેસી ગયો હોય, દીકરીના લગ્ન લઈને બેસી ગયો હોય, એને કંઈક હાટા ખાટીને બાના બાનું કંઈ નાખ્યું હોય, તમે પછી જ્યારે મોઢું ફેરવો ત્યારે માણસની બહુ માઠી દિશા થઈ જાય. માટે વિશ્વાસઘાત ન કરતા કોઈ. હવે કે છે પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરતા. કારણ કે આ જગતમાં બે જગ્યાએ માણસ બહુ ખરાબ લાગે, એક કોકની નિંદા કરતો હોય ત્યારે અને પોતે પોતાના મુખે વખાણ કરતો હોય ત્યારે ભૂંડો લાગે. એકે વસ્તુ હારી નહીં, પોતાને મુખે પોતાના વખાણ અને પોતાને મુખે બીજાની નિંદા કરવું હોય તો એમ થાય પોતાને મુખે પોતાની નિંદા અને પોતાને મુખે બીજાના વખાણ તો સરસ. તમે પોતાને પોતાની જે વાત છે એ કરો તો તમે શોભો. પણ ઘણાય માણસને એટલો બધો શોખ હોય, ઊભો રહ્યો નથી પોતાનું સાલું કર્યું નહીં. એક બાપા તો ખિસ્સામાં લિસ્ટ રાખીને ફરે છે, જાઓ એટલે તરત કે સ્વામી સાંભળો આ સાલમાં મેં એટલું દાન આવી દીધું ને આ સાલમાં મેં એટલું દીધું આવી, નગરા પોતાના વખાણ જ શરૂ કર્યા. પણ એક વાત ધ્યાનમાં રહે, પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા એનો અર્થ એ નહીં થતો કે પોતાની રુચિ ન કહેવી, કે પોતાનો સિદ્ધાંત ન કહેવો, કે પોતાનો જીવન ધ્યેય કોઈને ન કહેવો, અથવા તો પોતે જે ભણ્યો છે કે જે જાણે છે એનો પરિચય કોઈને ન દેવો, આવો અર્થ નથી થતો. અહીંયા અર્થ એટલો જ થાય છે કે ઉપસવાની આશા રાખીને પોતે પોતાના વખાણ ન કરો, મોટા થવા સારું પ્રયાસ પોતાને જાણે ન કરો. બસ જે કથામાં આવ્યું હતું ભગવાન સ્વામિનારાયણ કહેતા ને કે અમને તણવાના નહીં ગમતા, એક તો ઈ જે કડક રે કડક નમે નહીં કોઈને ઈ એક ન ગમે, બીજું પોતાની જાણે પોતે મોટો થવા ઈચ્છે, પોતાની જાણે પોતે મોટો થવા ઈચ્છે, કોક મોટા કરે ને થાય એનો વાંધો નહીં એ ન ગમે, ત્રીજું કોઈનો દ્રોહ કરે એ ન ગમે, એમાં આ પોતાની જાણે મોટા થવાના લખણમાં આવે છે, માટે એ ન કરવું. પોતે પોતાના વખાણ ન કરવા, એમ જ એક બીજી વાત હું માનું છું કે પોતે બીજાની પાસે કહીને વખાણ ન કરાવવા, એક જ થાય. આપણે આપણા વખાણ ન કરીએ પણ પાછા બે ચાર જણાને એમ કહે તું આટલા મારા વખાણ કરજે, તું આમ બોલજે પ્રવચનમાં, તું આ માલ બોલજે, તું આટલું મારું વખાણ કરજે, એનું ઈચ્છ્યું તમે શીખવાડ્યું અને ત્રીજી એક વાત જે મને સમજાય છે એ તમારી આગળ રજૂ કરું છું કે પોતે પોતાના વખાણ ન કરવા, એ જ રીતે પોતાના જે માણસો હોય ને એની પાસે જાહેર સભામાં વખાણ ન કરવા. કારણ કે બધા એક જ હોવાથી એ બધું પોતાનું જ ગણાય. આપણાથી કોઈ બારા માણસ આપણા વખાણ કરે એ તો કાંઈ વાંધો નથી, આપણે ને આપણે આપણા વખાણ કર્યા કરીએ એ સમાજમાં પ્રતિષ્ઠાને પામતું નથી, એ સારું કહેવાતું નથી. સમજાણો? એટલા માટે ભગવાનના ભક્તોએ આ જાળવવું. એમની અસર કદી હારી હોતી નથી. એમ હવના મનમાં એમ થાય કે આ બધા એનું હવ ગાયા કરે છે, એટલે તમારા વાતની કોઈ અસર ન થાય. અને ઉલટાનું માણસના મનમાં ઊંધું લાગે છે, એટલે પોતે પોતાના મારે વખાણ ન કરવા, કોઈને આજ્ઞા ન કરવી કે તું મારા વખાણ કરજે ને તું આમ બોલજે, અને બધાએ સમૂહ ભેગા થઈને પોતે પોતાના વખાણ ન કરવા સામૂહિક. પોતાના નહીં પણ અમે આમ છીએ ને અમે તેમ છીએ ને એમ જે કરી કરવું ને એ સારું ને હું આમ છું ને હું તેમ છું એ જેમ સારું નથી તેમ અમે આમ છીએ ને અમે તેમ છીએ એ સારું નથી. એક વચન ને બહુવચન, બીજું કશો ફેર નહીં પડતો. ખ્યાલ આવ્યો? તો ભગવાનના ભક્ત આ આજ્ઞાને પાળે એમાં બહુ સારું છે. પછી કહે છે કે જે વસ્ત્ર પહેરે કરીને પોતાના અંગ દેખાય એવું કુઢંગ ખરાબ વસ્ત્ર ન પહેરવું. આજકાલ એ વધી ગયું છે, ચાય ચાય ને એવા વસ્ત્ર પહેરવામાં આવે છે, ઝીણું જાળીવાળું ટૂંકું ફાટી ગયેલું મેલું આવા કપડાં ન પહેરવા. સમજાણું? અમુક અમુક કપડાં તો માણસને બહુ નડે. આપણા યુવકોની શિબિરમાં થોડી ચિઠ્ઠીઓ આવી હતી પહેલા ગુપ્ત સૂચન પેટીમાં, એમાં એ લોકોની એક એવી ફરિયાદ હતી કે અમને કુદૃષ્ટિ થઈ જાય છે. પણ એમાં એણે ખાસ નોંધ્યું હતું કે અતિ ફિટ કપડાં પહેરેલી કોઈ વ્યક્તિને અમે જોઈએ છીએ ત્યારે અમને ખરાબ ઘાટ થઈ જાય છે. આજકાલ જે લેડીઝોમાં અતિ ફિટ કપડાં પહેરીને એમનામ રખડવાની જે ટેવ થઈ ગઈ છે ને એ માણસને ઉશ્કેરવાની ટેવ છે, એ લોકોના મનમાં નબળા વિચારોનું કારણ બને છે એ કુટેવ. પછી અંગ પ્રદર્શન કરવા, આ બધું ખરાબ છે જે ભગવાન સ્વામિનારાયણને ગમતું નહીં. માટે જે ભગવાનના ભક્ત મોક્ષના અધિકારી હોય એમણે આવો વેશ ન પહેરવો, નહીં ભગવાનને ગમતું. એટલે જે પહેરવે કરીને પોતાના અંગ દેખાય એવું કપડું ન પહેરવું. વળી ધર્મ રહિત હરિની ભક્તિ રે તે કદી ન કરવી સુમતિ રે. કોઈ નારી એવા કપડાં પહેરે અને ફરે તો કોઈ એવા માણસો હોય તો એમના એવા વેશને જોઈને જ એની મશ્કરી કરે, ઠેકડી કરે અથવા એની પાછળ પડે અને પોતે એ દુઃખનો ભોગ બને. માટે પોતે સુખી થવું હોય તો આપણને જોઈને કોઈ માણસ આપણી હાસી મશ્કરી કરે એવો વેશ કેવું વર્તન કે એવી ચાલ કુચાલ શું કામ આપણે હલવી જોઈએ? સમજીને સીધા વર્તીએ તો હાર. અને ભગવાનની ભક્તિ જે કરવી તે ધર્મે સહિત કરવી, ધર્મે રહિત ભક્તિ ન કરવી. આ તો બહુ મોટી વાત છે, આપણી પાસે બહુ સમય નથી. આમ શિક્ષાપત્રી હાલશે તો મહિને પૂરી નહીં થાય, મારે દોડવે જવું પડશે. ધર્મે સહિત ભક્તિ કરો. કોઈ તમને ઉપદેશ દે કે ભાઈ ભક્તિ જ કલ્યાણ કરી દેશે, એમાં ધર્મ નિયમની કાંઈ જરૂર નથી, તો એનો ઉપદેશ ને એને બેનો ત્યાગ કરો. આપણો સંપ્રદાયનો ટૂંકો અર્થ જ એટલો છે ધર્મે સહિત ભક્તિ કરવી. આ જગતમાં ઘણા સંપ્રદાય છે, એમાં નકરી ભક્તિની સેવાનું જ મહત્વ છે. તમારે પાળવું પાળો, ન પાળવું કાંઈ નહીં, જેમ કરવું એમ કરો. હે, એકાદશી રહેવે જ રહ્યો ને, વ્યભિચાર કરવો હોય કરો, ન કરો તો કાંઈ નહીં, જે કરવું હોય કરો. પણ દારૂ પીવો ને માંસે ખાઓ, પણ બસ અહીંયા આવી જાઓ રવિવારે રવિવારે પૈસા નોંધાવી જાઓ એટલે તમારું કલ્યાણ. એવા જે બધા છે એની વાત નથી, આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની ચુસ્ત ધર્મ નિયમની વાત છે. અહીં તો બધા નિયમો પાળીને ભક્તિ કરો તો જ ભક્તિ તમારી ફળદાયી થાય, માટે નિયમ ધર્મવાળી ભક્તિ હોવી જોઈએ. ભ્રષ્ટવાળાને ભક્તિ બે ભેળા જીવતા નથી. અને ધર્મ હોય ને ત્યાં જ ભક્તિ રક્ષિત છે, ત્યાં જ રહે છે. આવી વાતો ઘણી વખત મેં કરી છે, માટે અહીંયા લાંબુ નહીં કરતો. મૂર્ખ મનુષ્યની નિંદા સાંભળી કૃષ્ણ સેવાને તજવી વળી રહે. અજ્ઞાની માણસો આપણે બહુ મંદિર જતા હોય, બહુ કથામાં જતા હોય, વારે વારે કુંડળ જતા હોય ને, વારે વારે કાલની બાગને, વારે વારે વડતાલને, વારે વારે ગઢડાને, બહુ સત્સંગને ભજન કરતા હોય તો ઘણા કે હું હડીઓ દીધા કરો છો, આમ કરો ને તેમ કરો ને, દોઢ ડાયા માણસો હોય ને, વ્યવહાર ડાયા ને, હળંગ ડાયા ને, અહમના ઠૂંઠા ને, અમે જ કંઈક સમજીએ છીએ સાચું ને, બધાને સલાહ દઈ બધાનું સારું થાય, આવા માણા આપણી નિંદા ટીકા કરે, વાંકું વાંકું બોલ્યા કરે, જોજો ને તમે એ દુઃખી થવાના, હરવાળે જોજો ને તમે એમ ક્રિયા કરે. પણ એની નિંદા ટીકા સાંભળીને આપણે ભગવાનનું તાન ને ભક્તિ ને કથા ને સત્સંગ ને ઉત્સવ ને સમૈયાને સંતોમાં હેત ને હરિભક્તોનું આપણું જે આનંદનું ગ્રુપ ને આ બધું આપણે આંકીએ રાખવું, કહીશું બીવા નહીં, આપણે ક્યાંક કોઈને દેખાડવા કરીશું. આપણે તો ઠાકોરજીની ભક્તિ કરીએ છીએ, મજા આવે, ભગવાન ભજવાની એમ રહી છીએ. આ જગતમાં જે માણસ કુસંગીઓ છે, પાપીઓ છે, એ પોતપોતાની મેળે આબુ ફરવા જાય છે ને, વિદેશ ફરવા જાય છે ને, કેનેડા રખડે છે ને, રૂપિયાનો ધુમાડો કરે છે ને, કાંઈ ના કાંઈ મિટિંગો કરે છે ને, બધા ભેગા મળીને એ જલસા પાણી કરે છે ને, મહેફિલું કરે છે ને, આપણે ક્યાંને કાંઈ કહીશ જાઓ ને, તમને ગમે એમ તમે કરો, અમને ગમે એમ અમે કરીએ. આપણે તો ભગવાન ખાતર કરવું છે ને, માટે એવાની નિંદા સાંભળી ભગવાનની સેવા છોડવી નહીં, ભક્તિ છોડવી નહીં, સત્સંગ છોડવો નહીં. સર્વે વચન એ સંભાળી રાખો રે, માહો માહી પ્રેમભાવ રાખો, આ બધી આજ્ઞા પાળો, અંદર અંદર પ્રેમભાવ રાખજો. વળી ઉત્સવ સમયમાં ભગવાનને મંદિરે આવેલા જે સ્ત્રી અને પુરુષ તેમણે પરસ્પર સ્પર્શ ન કરવો, અડવું નહીં. મંદિરમાં જેટલામાં દેવની નજર પડતી હોય એટલામાં સ્ત્રીએ પુરુષનો, પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો. પછી આ ચોક બોકની વાત નથી, આ ભગવાનની એ મર્યાદા છે, ત્યાં ન સ્પર્શ થાય એ રીતે રહેવું. વળી મંદિરમાંથી નીસરી રહેવું પોતે પોતાની રીત. વળી કહું એક વાર્તા સૌ સાંભળો દઈ ચિત. ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષા લહી, દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ત્રણીની રીત દેખાડું કહી. ધર્મવંશી ગુરુ છે કે શ્રી કૃષ્ણની દીક્ષા લીધી. દીયતે ઇતિ જ્ઞાનમ ને ક્ષીયતે કર્મ, એને દીક્ષા કહેવાય. દીક્ષા લેવી આવશ્યક ગણાય છે. એટલે જે ધર્મગુરુ થકી દીક્ષા લઈને ભગવાનની ભક્તિમાં અધિકાર પામ્યા હોય એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેયની હું તમારી આગળ રીત કહી દેખાડું છું. આ ત્રણેય જે છે તેમને ગળામાં તુલસીની બેવડી કંઠી રાખવી, લલાટમાં હૃદયમાં બે હાથે ઉર્ધ્વકુંડ તિલક કરવું, ત્રણ વર્ણાળી સુંદર તિલક ગોપી ચંદને કરવું, અમારા આશ્રિત જને રે, અથવા હોય હરિની પ્રસાદી કુમકુમ કેસર ચંદન આદિ કે કરીને તિલક કરવું, ચાંદલો કરવો, સુંદર તિલક કરવું તેનું રે, મધ્ય બિંદુ પણ કરવું એનું રે, ચંદનનો કરો કાં કંકુનો કરો, બેમાંથી એક કરો હાલે, તે કુમકુમ પ્રસાદી કરેલ રે, રાધા લક્ષ્મીજીનું ધરેલ રે, વળી પોતાના ધર્મમાં રહ્યા જે સત્સુદ્ર શ્રી કૃષ્ણના ભક્ત થયા રે, એ કુમકુમ ચંદન પ્રસાદીનું રાખજો. રોજ હવારમાં ભગવાનનું પ્રસાદીનું કુમકુમ ચંદન અડે આપણા હો ભાગ્ય, તિલક ચાંદલો વાળવા માણા હામો મળે એટલે બહુ સારા સુખન થાય, સમજ્યા. આપણે આમ તો એમ ગણાય છે આ તિલક એ ભગવાનનું ચરણારવિંદ છે, અંદર ચાંદલો છે, લક્ષ્મીજી છે ભગવાનના વૃક્ષસ્થળમાં. આમ આપણે ભગવાનને હૃદયમાં ધારીને જીવીએ છીએ, કપાળે ધારીએ છીએ, મનમાં ધારીએ છીએ, આવો આનો ભાવ છે. અને આ બધા બાહ્ય ચિહ્નો છે તે પણ આપણને અધર્મ થકી બચાવે છે. મનમાં એમ થાય કે હું તિલક ચાંદલો કરું છું ને કંઠી પહેરું છું, મારે આવું ન થાય. અને બીજા એ કે તિલક ચાંદલા કરીને આવા ધંધા કરો છો એટલે આપણે શરમને મારે હારા રહેવું પડે, માટે આ બાહ્ય ચિહ્નો પણ આપણને સારા રાખવા માટે ઉપકારક છે, માટે રાખવા જોઈએ કામના છે. હાથમાં માળા હોય ભગવાનનું નામ યાદ આવે, હાથમાં તરવાર લીધી હોય તેમ ખાઈ કોકને નાખ્યો હોય તો, એટલે બાહ્ય વસ્તુથી આંતરિક વિચારોમાં આપોઆપ ફેર પડે છે. કારણ કે દરેક વ્યક્તિ ફરતા એના વ્યૂઝ હોય છે, એના તરંગો હોય છે, અને આજ સાયન્સ એનો ફોટો પાડી શકે છે, અમુક કલરના અમુક આકારના દરેક પદાર્થના વ્યૂઝ હોય છે અને એ પ્રમાણે માણસને માનસિક અસર થતી હોય છે. માટે તિલક, ચાંદલો, કંઠી, માળા, સારો વેશ, સારા ઘરમાં ફોટા, સારું ફર્નિચર, સારું ઘર, આ બધું જ કામનું છે. માટે આપણે છે ને નાસ્તિકો જેવી વાતો ન કરવી, મન હોય ચંગા જ કાથરટમાં ગંગા, આ બધા ઉપલા ડોળની કાંઈ જરૂર નથી. આ ડોળ નથી, આ એક વિધિ છે અને એ કામની છે. વળી પોતાના ધર્મમાં રહ્યા રે શુદ્ર શ્રીકૃષ્ણના ભક્ત થયા. હવે શુદ્રની વાત કરે છે, પહેલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની વાત કરી. એવા સતશુદ્ર જે સઘળા રે, કંઠી રાખો તુલસીની માળા રે, ઉદ્ધવ પુનઃ તિલક કરો એવું રે પ્રથમ ત્રિવર્ણને કહ્યું એવું. એણે આગળ કીધું એ પ્રમાણે જ બ્રાહ્મણ ક્ષત્રિયને વૈશ્ય જેવું જ કરવું સતશુદ્રોએ. તેથી ઉતરતા જે અસતશુદ્ર છે જાતે, તે રાખો માળા કાષ્ટ જે ચંદન રે, બાંધો બેવડી કંઠમાં સારી રે, હરિપ્રસાદીની સુખકારી. એણે આ બેવડી કાષ્ટની માળા રાખવી ચંદન વગેરેની, પણ એણે તુલસીની ન રાખવી. બસ આટલો ફેર, ભગવાનની પ્રસાદી કરીને પહેરવી. કેવળ ચાંદલો કરવો લલાટ રે, તિલક કરવા મૂકવો ઘાટ રે. એણે કેવળ ચાંદલો કરવો, અસતશુદ્રોએ એણે તિલક ન કરવું. દ્વિજ આદિ સુણો સૌ ચિત્તે રે, રાખું ત્રિપુંડ રુદ્રાક્ષ રીતે રે. અને અમારા આશ્રિત બ્રાહ્મણો, એને કુળ પરંપરાથી જો ત્રિપુંડ આવતું હોય તો ચાલુ રાખવું, રાખવું જેવું નહીં. દ્વિજ કુળતણી રીત હોય રે, મારા આશ્રિત ન તો જો કોઈ રે. નારાયણ અને શિવજી એક રે એમ સમજવો સૌને વિવેક રે. નારાયણ અને શિવજી એક છે એમ સમજવું. આ નારાયણ કયા? વિષ્ણુ. બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ ને એની વાત છે, સ્વામિનારાયણની વાત નથી. એટલે શિવજી અને વિષ્ણુ આ બંનેને તમારે એ સમજવા, અને હારે બ્રહ્માને લઈ લેવા. આમાં આનો કહેવાનો એટલો જ અર્થ છે ટૂંકો, કે જે સર્વાવતારી ભગવાન વિષ્ણુમાં રહ્યા છે, જે બ્રહ્માં રહ્યા છે, તે જ શિવમાં રહ્યા છે. માટે એ બધાનું એકાત્મપણું કહેવાય. માટે આમ ભગવાનના ભગતને સમજવું, આ વાત ભાષ્યમાં લખી છે, બહુ વિસ્તારથી લખી છે. તમે કહેશો કે આવું કેમ લખ્યું? તારે એવું લખવાનું કારણ એ હતું કે એ જમાનામાં શિવજીનો અમુક અમુક માણસો બહુ વિરોધ કરતા હતા. તાર શિવજી તો મોટા ભગવાનના ભગત હતા, એટલે કહ્યું કે નારાયણ અને શિવજીનું એકાત્મપણું જાણીજો. એકાત્મપણું એટલે કે જે આત્મા નારાયણમાં છે એ જ આત્મા શિવજીમાં છે, સર્વાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ. માટે એનું એકાત્મપણું જાણીજો, આનો અર્થ આમ થાય છે. વળી હરિહર બે બ્રહ્મ સ્વરૂપ રે, તેના કહ્યા છે વેદમાં રૂપ રે. આ વાત વેદમાં લખી છે કે કયો શાસ્ત્રમાં અહીં આપદ ધર્મ રે, તેને સાંભળી સમજવો મર્મ રે. શાસ્ત્રમાં જે આપદ ધર્મ કીધો છે ને એનો મર્મ સમજ્યો. એ અલ્પ આપતકાલ જેવો તેવો પડ્યો હોય તરત ગ્રહણ ન કરી લેવો. જરીક માથું દુખતું હોય તો કે છે આજ મંદિર નહીં જવું, કેમ તક આપતકાલ હોય ત્યારે મંદિર ન જાવ હાલે, સમજાણું. જરીક પેટ ગરમ થાય તો હા મને તો ફૂલ એસિડિટીસ, મારે તો એકાદશી ખાઈ જ લેવું પડે, એમ તરત આપદ ધર્મ ગ્રહણ ન કરવો, એમ ના પાડે. ભલે આપદ ધર્મ લખ્યો હોય કે ભાઈ આપતકાળમાં છૂટ, દાખલા તરીકે કે ભાઈ પૂજા કર્યા વગર ખાવું પીવું નહીં, આપતકાળમાં ખવાય પીવાય એનો વાંધો નહીં, આમ લખ્યું હોય શાસ્ત્રમાં કે પૂજા કર્યા વગર ખાવું પીવું નહીં, પણ આપતકાળમાં રોગાધિક આપતકાળમાં ખાવા પીવા વાંધો નહીં પૂજા કર્યા વગર. હવે એવો તો કાંઈ રોગ ન હોય, હવે નાહી જઈને પૂજા કરી લે ને પછી ખાઈ પીવે તો હાલ એવું હોય, પણ આને તો રોગ બહુ માની લીધો જરીક હોય તો, એટલે બસ હવે મારે પૂજા કર્યા વગર ખવાય નવાય પૂજા ન કરીએ તો હાલે, આવું માની લેશે ઘણા માણસો. એમ અલ્પ આપત કાળમાં તમારે આ બધું લઈ ન લેવો આપત ધર્મ, એમ ભગવાન ના પાડે છે. થોડા દુઃખ માહી પણ એને રે, કહું મુખ્ય ન કરવો કેને રે. અર્ક ઉદય પહેલા સૌ જાગી રે, હરી સમરો સહુ સુ ભાગી રે. અરે કે છે કે કાયમ અમારે આશ્રિતે સૂર્ય ઉગ્યા પહેલા જાગવું, સૂર્ય ઉગ્યા પહેલા જાગવું એટલે કે કલાક બે કલાક વહેલા જાગવું, અને કાં તો જોઈને રહેવું ઉગ્યો, થોડીક વાર હોય તો ઉઠી જવું, લાગીને પાળી ગયા. જાગીને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનના મુક્તો અને ભક્તોને યાદ કરવા, અને પછી તમારે બધી ક્રિયા કરવા જવું. હરિ કૃષ્ણ કૃષ્ણ મુખે ગાવું રે, પછી દેહ ક્રિયા કરવા જવું રે. દાંતણ કરવું બેસી એક સ્થળે રે, પછી નાવું નિર્મળ જળે રે. એક જગ્યાએ બેસીને દાંતણ કરવું, બ્રશ કરતા હોય તો બ્રશ કરવું, પણ હાલતા ચાલતા બધે થૂક ઉડાડવી નહીં. પછી નિર્મળ જળે નાવું, એટલે ગંદા જળ એનો નવું ધોયા વસ્ત્ર સુંદર બે સાચી રે, એક પહેરો ઓઢો એક માથે, બે ધોયેલા વસ્ત્ર એક પહેરવું ને એક ઓઢું, શુદ્ધ આસને ને શુદ્ધ જાગેરે, બેસવું જોઈ મોકળે માગરે, પૂર્વ કે ઉત્તર મુખેરે બેસી કરવું આચમન સ્વ મુખેરે, આમ કાન જેવો હાથ કરીને આમ આચમન કરવું. ધન્યવાદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું એમાં બધું આવી ગયું. બેસવું જોઈ મોકળે માગેરે, પૂર્વક ઉત્તર મુખે બેસીને આચમન કરવું, પુરુષ માત્ર તણી એ રીતે રે, કરો તિલક ચાંદલા સહિત રે, એને તિલક ચાંદલા બધું કરવું, પહેલાં અહીં કરવું પછી અહીં કરવું પછી જમણે આ છે ને પછી ડાબે આ છે, બધા ચાંદલા કરવા બરોબર, અને પછી શિખા બાંધવી આ જોઈ એન્ટેના, અને પછી ફરીને આચમન કરવું, એમ રીત છે. કહેવાનો મતલબ એ છે કે શરીરથી જળથી આપણે નાયા તો શરીર પાવન થયું, પણ અંતકરણ પાવન કરવા માટે આ એક મંત્રોચ્ચાર સાથે જળ જરાક પી જાઉં એટલે આંતર શુદ્ધ થાય એમ. ઘણા થોડી ખોચરીને ઊભું કર્યું પૂજા કર્યા વગેરે, પાણી પીવાય નહીં તો આચમનનું શું કરવું. સુરતમાં એક ભગત મંડળી હતી, તો કે એ પીવાય નહીં તો આજ્ઞા લોપી, તો કે આમાં સંભળાવી જાઉં અંદર નહીં ઉતારવું એમ. હવે ક્યાં એ કરતા છે ભગવાન જાણે, એટલે ઘણા પછી આમના દુઃખી થવાનું ધંધા કરે, હેતુ જાણે નહીં આજ્ઞાનો ને સમજાય હેરાન થાય. પુરુષ માત્ર તણી એ રીતે રે, કરો તિલક ચાંદલા સહિત રે, સુવાસીની નારી સુણી લીજે રે, કુમકુમ ચાંદલો કપાળ એકીજે, અને હેથામ સિંધુર દીજે, ચાંદલો અથવા જે તિલક રે, વિધવાને ન કરવું ને કરે, વિધવાને ન કરો ચાંદલો, ન કરવું તિલક, ન નાખવું સિંધુર, એને કાંઈ નહીં કરવાનું, ને બહુ કરવું હોય તો ગળે સહેજ ચંદનનું ટપકું કરાય. કરો સત્સંગી માનસી સેવરે, ચંદન પુષ્પે પૂજો કૃષ્ણ દેવરે, બસ તિલક ચાંદલાની વિધિ પતી જાય ને પછી માનસી કરવાની, માનસી થઈ જાય પછી તાળી વગાડીને ભગવાનની મૂર્તિને કહેવાનું, ઉઠો ઉઠો મહારાજ બિરાજો પધારો, પછી ભગવાનને પ્રસાદી ધરવાની, માળા કરવાની, પછી ઉભા ઉભા માળા, પછી પ્રદિક્ષિણા કરવાની, પછી દંડવટ ઓછા ઓછા છ કરો, એક ભગવાનને પ્રાર્થનાનો કરો, જાણી અજાણી મન કર્મ વચનને તમારા ને તમારા ભગતનો કાંઈક દ્રોહ થઈ ગયો હોય માફ કરજો. પછી ચિત્રમૂર્તિ સારી રે, રાધા કૃષ્ણ તણી સુખકારી રે, તેનું આદરે દર્શન કરી રે, કરવો નમસ્કાર ભાવ ભરી રે, જપો આપણી શક્તિ પ્રમાણે અષ્ટાક્ષર મંત્ર સુજાણ રે. અષ્ટાક્ષર મંત્ર જપવાનો કીધો છે શાસ્ત્ર પ્રમાણે, આચાર્યશ્રી પાસેથી લેવાના હોય અને પછી જપવાના હોય, આમ પરંપરાનો નિયમ છે. પણ આચાર્ય મહારાજ કાનમાં કહેતા હોય બહુ હરખું સમજાય નહીં, પછી કોઈક સાધુ પાસેથી પૂછીને હરખો મંત્ર ગોખી લેવો જાણી લેવો, તેનું આદરે દર્શન કરી રે, કરવો નમસ્કાર ને પછી અષ્ટાક્ષર મંત્ર જપ. કૃષ્ણ મંત્ર જપી નર નારે રે, પછી કરવો પોતાનો વ્યવહાર રે. આત્મનિવેદી જે મહારાજન, હવે જે આત્મનિવેદી છે એનો થોડોક વધારે વિશેષ નિયમ છે, હું તમને કાલે કહીશ. સજાનંદ સ્વામી મહારાજની જય.